छेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। वर्णवेश रमणीय दर्शनम मंद हास्य रुचिरा ननाम्बुजम पूजितम सुर नरोत्तमे मुदा धर्मनंदनम अहम विचिन्तये। त्वं सुकांत ब्रुतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम। सर्व अवतारी सर्व कारण ना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव पड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज छत्र छाया में धर्मकुल आश्रित वाला सर्वे अमरा संतो हरिभक्तों ने अमरा हेत पूर्वक जय स्वामीनारायण। वाला भक्तों भगवान श्री हरि धरा पर अनंत जीवात्मा कल्याण ने अर्थे जे आ मोक्षनो धोरीमार्ग प्रशस्त कर्यो छे एमां विशेष करीने उपासना भक्ति ने बळ मळे अने जीवात्मा संसार रूपी जे मोह मायाना बंधन एनो त्याग करीने भगवानना स्वरूपनी अंदर मन एकाग्र करे चित एकाग्र करे अने भगवानना ए परम सुखनी अनुभूति करी शके अने देहे करीने अने देह त्याग पछी पण ए भगवानना परम धामनी प्राप्ति करीने परम सुखियो थई शके परम पदनी प्राप्ति करी शके एवा शुभ हेतु थी महाराजे जीवात्मा ने सदमार्गना सद्धर्मना अने उपासना भक्तिना सिद्धांतों ए शीखवाड्या छे। आ मार्ग ने अनुसरी ने पूर्वे अनंत जीवात्मा पोताना आत्मश्रय करी चुक्या छे अने ए धर्म मार्ग ने अनुसरी ने आवनार समय नी अंदर पण हजारों लाखों करोड़ों जीवात्मा ए पोताना आत्मश्रय ने करशे। एवा सद्गुणों अने एवा सत्संस्कारों ने आपड़ा जीवन में पण आपड़े दृढ़ करिए तो आपड़े पण ए परमपदनी प्राप्तिना अधिकारी बनी शकीए भगवान ने वाला बनी शकीए अने भगवान ने प्रसन्न करी शकीए राजी करी शकीए एवी भावना साथे आपड़े पण आपड़ा जीवन नी अंदर ए सद्गुणों नुं सिंचन थाय एवो प्रयत्न करिए अने ए प्रयत्न माटे आपड़े भगवान श्री हरिना स्वमुखे निकळेला दिव्य वचनामृतो एनो नियम अनुसार श्रवण करिए। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। संवत 1876 ना महासुदी पड़वाने दिवसे श्रीजी महाराज श्री गढ़ा मदीए दादा खाचर दरबार में सांजने समय गोड़शाळनी ओसरीए गारलू नाखीने बिराजमान हता ने धोळो खेस पहेर्यो हतो अने माथे राता छेड़ानो फेंटो बांध्यो हतो ने दोरियानुं अंगरखू पहेर्युं हतुं ने धोळो चोपड़ो ओढ्यो हतो ने पोताना मुखारवीन आगळ साधु तथा देश देशना हरिभक्तोनी सभा भराईने बैठी हती। वाला भक्तो महान भक्तराज एवा दादा खाचर एमना दरबारने विषय जो ख्याल होय तो माणकी भुवन बाजू ज्यां जईए छे त्यां एक छत्री बनाववामां आवी छे ज्यां महाराज पोताना माणकी घोड़ी आदि जे घोड़ाओ हता तेने बांधता ए स्थानने विषय सांजनो समय छे अने महाराज त्यां ओसरी उपर गाडलू नाखी अने महाराज बिराजमान छे અને મહારાજે ધોળો ખેસ ઓઢ્યો છે અને રાતા છેડાવાળી જે માથે પાગ એ મહારાજે ફેંટો એ બાંધેલો છે અને દોરિયાવાળું અંગરખું એક ઉપવસ્ત્ર એક પ્રકારનું જેને દોરીથી બાંધવામાં આવે એવું દોરિયાવાળું અંગરખું મહારાજે ધારણ કર્યું છે અને ધોળો ચોપડો ઓઢ્યો છે અને પોતાના મુખારવી નાગર મુનિ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા એ ભરાઈને બેઠી છે। આપણી મનની વૃત્તિને પણ આપણે એ ભગવાનના દિવ્ય દર્શન કરતા એ મૂર્તિની અંદર આપણું મન પોરવીને ભગવાનના મુખે નીકળતી વાણી જેનું સંતો ભક્તો શ્રવણ કરી રહ્યા છે આપણે પણ એ ભાવ સાથે એ ભગવાનના દિવ્ય વચનોનું શ્રવણ કરીએ। તે સમયે શ્રીજી મહારાજ સર્વ હરિભક્તોની સામુ જોઈ જાજીવાર સુધી વિચારી રહ્યા અને પછી એમ બોલ્યા જે મહારાજ થોડી વાર સુધી તો એ સદભા સન્મુખ જે ભક્તો બિરાજમાન છે એમની સન્મુખ મહારાજે થોડી વાર સુધી જોઈ રહ્યા અને મહારાજે વિચાર કર્યો। શું વિચાર કર્યો? મહારાજને મનમાં જીવાત્માના કલ્યાણનો જ વિચાર આવે કે કોઈ પામર પતિત એવો જીવ છે, કોઈ એવો અમારા શરણે આવેલો જીવ છે, એને અમે કેટલું સુખ આપીએ, કેમ પરમપદની પ્રાપ્તિ થાય, એ જીવાત્મા કેમ સુખ્યો થાય, એના માટે જ અહર્નિશ મહારાજ વિચારતા હોય છે। અને એટલે મહારાજ વિચારી રહ્યા કે આ ભક્તોને અમે એવું કયું જ્ઞાન આપીએ, કેવી સમજણ આપીએ કે જેથી કરીને એ જીવાત્મા પોતાના મોક્ષ માર્ગની અંદર જે અગ્રેસર થયો છે કલ્યાણના માર્ગની અંદર જે આગળ વધી રહ્યો છે એને એ જ્ઞાન ઉપયોગી થાય, એને એવો માર્ગ મળે કે જેથી કરીને એનો માર્ગ નિષ્કંટક નિર્વિઘ્ન બને અને ભગવાનને પામવા માટે જીવાત્મા બળિયો બને, એવા શુભભાવ સાથે મહારાજ અહીંયા ઉપદેશ કરવા જઈ રહ્યા છે. ત્યારે મહારાજે તે સર્વે હરિભક્તોની સામુ જોઈને જાજીવાર સુધી વિચારી રહ્યા અને પછી બોલ્યા, જે સાંભળો, વાત કરીએ છીએ જે સત્સંગી હોય તેનાથી તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. મહારાજ કહે છે કે જે સત્સંગી હોય એને જ્યાંથી સત્સંગ થયો છે, અર્થાત કે જે મુમુક્ષુ જે જીવાત્માને જે ક્ષણથી જે સમયથી જે સાધનથી જે સ્થાનથી એને સત્સંગ થયો છે, સત્સંગ પૂર્વેની સ્થિતિ અને સત્સંગ મળ્યા પછીની સ્થિતિ, એનો જીવાત્મા મનની અંદર વિચાર કરે. સત્સંગ થયો તે પૂર્વે સ્વાભાવિક રીતે જીવાત્માનું મન ભગવાનનો મહિમા ન હોય, ભગવાનનો યોગ ન હોય, કથા વાર્તાનો યોગ ન હોય, અને એટલે કરીને જગતના વિષયોની અંદર બંધનમાં હોય, જગતના વિષયોની અંદર આસક્તિ હોય, એવો જીવાત્મા જ્યાં સુધી સત્સંગી નહોતો અને જે ક્ષણથી જે સમયથી જે અવસરથી એને સત્સંગ થયો ત્યારથી પોતાના મનનો તપાસ કરતું રહેવું. મહારાજ અહીંયા આગળ જીવાત્માને પોતાના આત્મચિંતનની વાત શીખવાડે છે. જે ક્ષણથી જ્યાંથી પોતાના સત્સંગ થયો પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. જે પ્રથમ વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી અને આટલી જગતની હતી. મહારાજે કીધું કે જીવાત્માએ મનન કરવું, પોતાના મનની તપાસ કરવી, પણ શું કરવી? તો મહારાજ કહે છે કે સત્સંગ મળ્યા પૂર્વે જે વર્ષ જે ક્ષણથી સત્સંગ મળ્યો એના પૂર્વે એ મળ્યા ત્યારે સ્થિતિ શું હતી? સત્સંગ ઓળખાણા પછી જેટલો સમય ગયો, અહીંયા મહારાજે વર્ષ શબ્દ વાપર્યો છે, પણ સહજ વર્ષ એવો જ અભિપ્રાય ન હોઈ શકે, કારણ કે વર્ષ એટલે તો વર્ષના અંતે એક વર્ષ સુધીનો સમય એને મહેનત કરવી, પણ અહીંયા થાય છે કાળાંતરે, સમયાંતરે, થોડા થોડા સમય. વર્ષાંતે એવો શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો કે સહજ આપણા વ્યવહારિક ભાષાની અંદર વર્ષ શબ્દ એ વર્ષના અંતે સર્વૈયું થાય છે. તમે જુઓ અત્યારે પણ જે વેપાર ધંધો કરતા હોય એ પોતાનું રિટર્ન ભરતા હોય તો વર્ષના અંતે એનું સર્વૈયું કરે, એનું રિટર્નનું જે બેલેન્સ શીટ એ વર્ષના અંતે તૈયાર થાય, કે શરૂઆતથી લઈ અને વર્ષ પૂરું થયા એટલે એક અવધિ પૂરી થઈ ત્યાં સુધીના સમયગાળા દરમિયાન એ વેપારની અંદર ધંધાની અંદર નફો થયો, નુકસાન થયું, કયા કાર્યથી નફો થયો, કયા કાર્યથી નુકસાન થયું એનું સર્વૈયું મેળવે, અને જે કાર્યથી નફો થતો હોય, લાભ થતો હોય એ કાર્ય બીજા વર્ષની અંદર દોહરાવે, બીજા પાસાની અંદર દોહરાવે, અને જે કાર્યથી નુકસાન થતું હોય એને ત્યાગ કરે જેથી કરીને એનો ધંધો એનો વેપાર એ સફળ થાય. એમ મનુષ્ય જીવનની અંદર આધ્યાત્મિક કલ્યાણને અર્થે જીવાત્મા જે દાખલો કરે છે એમાં ઉપાસના, ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય વગેરે સાધન કરે છે, અને એવા જે સાધન જીવાત્મા કરે છે એને સત્સંગ પૂર્વેની સ્થિતિ શું હતી, સત્સંગ મળ્યા પછી એને દિન પ્રતિદિન એની અંદર કેટલી રૂચિ વધી, કેટલી અભિવૃદ્ધિ થઈ, એ માર્ગની અંદર કેટલો આગળ વધ્યો, એનો મહારાજ કહે અહીંયા વિચાર એને કરતું રહેવું, મનને તપાસ કરતું રહેવું, અને જગત સંબંધી કેટલી વાસના હતી અને ભગવત સંબંધી કેટલી વાસના હતી, એમાંથી કેટલી વાસના જગત સંબંધી રહી કે ટળી, આ બધો વિચાર એ જીવાત્મા એ કરે અને સમયાંતરે કરતો રહે કે ગત વર્ષે મારે આ જીવનની અંદર આટલી વાસના હતી, જગતનો આટલો વિષયનો મને રસ હતો અને હવે મોહ એ તૂટ્યો છે, એની વાસના તૂટી છે, અને ભગવત સંબંધી વાસના જે હતી એની અંદર વૃદ્ધિ કેટલી થઈ છે, મહારાજ કહે છે એનો વિચાર કરે. અને વાસનાનું સ્વરૂપ તો મહારાજે વચનામૃત ઘરડા પ્રથમના 11માં સમજાવ્યું છે કે પૂર્વે જે વિષય દીઠ્યા હોય, સાંભળ્યા હોય, ભોગ્યા હોય એની અંતઃકરણને વિશે સંકલ્પ થવો, એની ઈચ્છા વર્તવી, એનું નામ વાસના છે. એટલે પૂર્વજન્મના અનુસંધાનમાં પણ આપણે એને લઈ શકીએ અને સત્સંગ મળ્યા પૂર્વે પણ લઈ શકીએ, સત્સંગ મળ્યા પૂર્વે પણ. એટલે જગતના જે વિષયો છે એ વાસનાના બે મહારાજ આગળ વચનામૃતમાં સમજાવે છે. ત્યારે મહારાજ કે પ્રથમ વર્ષે મારું મન આવું હતું અને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી અને આટલી જગતની વાસના હતી. મહારાજ કે પોતાના મનનું આત્મચિંતન કરીને વિચારવું કે મને પૂર્વે જે જગતની વાસના કેટલી હતી, એ ભગવાન મળ્યા પછી સત્સંગ મળ્યા પછી પણ કેટલી રહી અને કેટલી તૂટી, એ જગત સંબંધી વાસના માયિક વાસના એનું સ્વરૂપ કેવું છે અને પોતાને ભગવત સંબંધી વાસના જે છે એમાં કેટલી વૃદ્ધિ થઈ એનો મહારાજે કે અહીંયા તપાસ કરવો. અને એ કારણ એટલા માટે વાલા ભક્તો, કારણ કે વચનામૃતની અંદર મહારાજે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા કીધું કે એકાંતિક ભક્ત કોને કહેવાય, ત્યારે મહારાજ કીધું ભગવાનની એક વાસના રહે અને જગતની કોઈ વાસના ન રહે ત્યારે એકાંતિક. આપણે ઘણી વખત એકાંતિક શબ્દનો અર્થ વાપરીએ છીએ ખરા, અને એને ઘણાને એને ઉદબોધન પણ કરતા હોય છે કે આ એકાંતિક ભક્ત છે, પણ એકાંતિકની વ્યાખ્યાની અંદર આપણે ફેરફાર કરીએ છીએ. આપણે માત્ર ખાવા પીવાની અંદર જ એકાંતિક પણ જોઈએ છીએ, પણ અહીંયા મહારાજે જે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નને જે જવાબ આપ્યો છે એમાં મહારાજે વચનામૃતમાં એમ કીધું કે ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપના માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તેને એકાંતિક કહેવાય. એટલે એવું એકાંતિકપણું લાવવા માટે આ ગરડા પ્રથમના 11 વચનામૃતની અંદર મહારાજે આ વાત સમજાવી છે. પણ એ શબ્દને, વાસનાનો શબ્દ અહીં આવ્યો એટલા માટે આપણે આ વાસ્તુને સમજીએ કે મહારાજ અહીંયા જે કહે છે કે પ્રથમ વર્ષે મારું મન કેવું હતું અને પછીના વર્ષે કેવું થયું અને આટલી મને ભગવાન સંબંધી વાસના હતી. વાસનાનું સ્વરૂપ આપણે જોયું કે પૂર્વે ભોગ્યા હોય, દીઠ્યા હોય કે સાંભળ્યા હોય, અને એની ઈચ્છા જયારે અંતઃકરણમાં વર્તે એનું નામ વાસના. તો ભગવાન સંબંધી કેટલા મેં ચરિત્રો સાંભળ્યા, ભગવાનની મૂર્તિના દર્શન કર્યા, દીઠ્યું હોય, ભગવાનની મૂર્તિના દર્શન કર્યા, સાંભળ્યું હોય, ભગવાનની કથા વાર્તાનો ચરિત્રો મહારાજના સાંભળ્યા અને ભોગવ્યા હોય, એટલે કે ભગવાનની પરિચર્યાની અંદર, સેવાની અંદર હું કેટલો પરાયણ થયો, ભક્તિની અંદર કેટલો પરાયણ થયો, એવા જે વિષયો ભગવત સંબંધી હોય અને એ અંતરમાં ગાઢ કરી જાય, એ અંતરની અંદર વસી જાય, એ અંતરની અંદર સ્ફુર્યા કરે, એવી જયારે પરિસ્થિતિ થાય ત્યારે ભગવત સંબંધી વાસના થઈ, અને એ જ વિષય જયારે જગત સંબંધી માયિક વિષયો સંબંધી ઇન્દ્રિયોને પોષણ આપવા માટે એ જગતના વિષયોને જયારે ભોગવતા હોઈએ અને એની અંદર રચ્યા પચ્યા રહેતા હોઈએ ત્યારે એ જગત સંબંધી વાસના થઈ. ત્યારે એકાંતિકપણું ક્યારે આવે? તો જગતની માયાને તોડીને, જગતની વાસનાને તોડીને એક ભગવાનની વાસના રહે. અને એટલા માટે મહારાજ કે એનો તપાસ કરવો. ક્યારે ખબર પડે? કે એને નિરંતર તપાસતા રહીએ, ચકાસતા રહીએ કે હું જે દિશામાં આગળ વધી રહ્યો છું, જે લક્ષ્ય લઈને, જે ધ્યેય લઈને હું આગળ વધી રહ્યો છું, એ દિશામાં હું કેટલો આગળ વધી શક્યો છું અને કેટલું મારે બાકી છે. એ રીતે મહારાજ કહે છે અહીં આગળ કે જગત ભગવાનની આટલી વાસના હતી અને જગતની આટલી વાસના હતી, પૂર્વે આટલી હતી અને અત્યારે આટલી છે એનું મનન કરે, વિચાર કરે, અને એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર કરવો. મહારાજ કે દર વર્ષની, એટલે સમયાંતરે, મેં પહેલા સમજાવ્યું કે કાળાંતરે, અહીંયા વર્ષ એટલે કે આખું વર્ષ વીતવા દઈ પછી વિચાર કરવો એવું નથી, પણ તમને સત્સંગ ઓળખાણો પછી સમય થોડો થાય એટલે પાછું તપાસી લેવું મનને કે મારું મન હજુ જગતમાં રહ્યું છે કે નથી રહ્યું, મારું મન હજુ વિષયોમાં બંધાય છે કે નથી બંધાતું, મારું મન ભગવાનમાં પૂરવાય છે કે નથી પૂરવાતું, આનો વિચાર કરવો. અને જો ભગવત સંબંધી વાસના થતી હોય તો એને બળ આપવું, અને જગતની હજુ વાસના થતી હોય તો એને કેમ ટાળવી, એ મહારાજ અહીંયા આગળ વચનામૃતની અંદર વાત સમજાવે છે. મહારાજ કે એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે કરી નિરંતર ટાળવી. આપણે ઘણી વખત વિચારીએ કે એક રાતમાં આપણે નિર્વાસનિક થઈ જઈએ, મહારાજ કહે છે કદાચ એ શક્ય ન બને, પણ થોડે થોડે એને ટાળવા પ્રયત્ન કરતું રહેવું. જો આળસ પ્રમાદ કરીને અથવા તો એની આસક્તિ રાખીને, એમાં હેત રાખીને તમે વાસનાને નહીં ટોળો, એને જગતના વિષય પદાર્થની તેની અંદર મોહ નહીં છોડો, તો એ વાસના ક્યારે ટળવાની નથી. પણ એને થોડે થોડે કરીને ટાળતું રહેવું પડે, એને થોડે થોડે કરીને એને ત્યાગ કરવો પડે, એમાંથી અભાવ લેવો પડે, સમજણે કરીને, જ્ઞાને કરીને, ભગવાનના મહાત્મ્ય કરીને. પણ એ જયારે જગતના વિષયો તુચ્છ જણાય, એ પદાર્થો તુચ્છ જણાય, એની અંદરથી મોહ તૂટે, એમાંથી જયારે વાસના તૂટે, ત્યારે નિર્વાસનિક થવાય, ત્યારે ભગવાનનું એકાંતિક ભક્ત થવાય. અને એ એકાંતિક થવા માટે મહારાજ અહીંયા કહે છે કે પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી, ભગવત સંબંધી વાસના વૃદ્ધિ પામે અને જગત સંબંધી વાસના ટળે એવો પ્રયત્ન એ કરવો, નિરંતર કરવો. અહીંયા મહારાજ કે નિરંતર ટાળવી એટલે કરતું રહેવું, અને જ્યાં સુધી સંપૂર્ણ વાસના નિર્વાસનિક ન થવાય ત્યાં સુધી એ પ્રયત્ન કરતું રહેવું. જેટલા અંશે સફળતા મળતી જાય એટલા આપણે ભગવાનને વધારે વ્હાલા અને નજીક થતા જઈએ. અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં. મહારાજ કે એનું કારણ શું આ કરવાનું? કેમ નિરંતર ટાળવા પ્રયત્ન કરતું રહેવું? ઘણા માણસ એવું વિચારતા હોય છે કે અત્યારે તો આપણને સમય મળ્યો છે, આવો અવસર મળ્યો છે, આવો મનુષ્ય દેહ મળ્યો છે, તો બધા સુખ ભોગવી લેવા, પછી મળે કે ન મળે. પણ વાલા ભક્તો, આ વાત બહુ સમજવા જેવી છે. મહારાજ કહે કે જો એ ભેગી થતી જશે, એ ભોગવતા જ રહેશો, એની અંદર રચ્યા પછી જ રહેશો, તો એ ક્યારે ટળવાની નથી. ઉલટાનો એવો વિષયી સ્વભાવ થઈ જશે, એવી વિષયી પ્રકૃતિ થઈ જશે, એવું વિષયી મન થઈ જશે. અને એવું જ્યારે વિષયી મન થઈ જશે, પ્રકૃતિ થઈ જશે, તો જીવે વિષય થઈ જશે, અને એ પછી ક્યારે ટળતી નથી. અને ટળવી તો ઘણી કઠણ પડે છે. મહારાજ કહે છે એટલે ખટકો રાખીને નિરંતર પોતાની જે વાસના જગત સંબંધી છે એને ટાળવા પ્રયત્ન કરતું રહેવું, અને એમ અને બધી ભેગી કરે તો એ વાસના ટળે નહીં. એટલે વાસનાનો મહિમા સમજીને એની અંદર વૃત્તિને પૂરવી રાખે તો પછી વૃત્તિ એમાંથી પાછી ખસવાની નથી, અને એ ખસવાની નથી ને જીગત આસક્ત થઈ જશે ને એમાં બંધાઈને જીવાત્મા રહેશે. જેમ વણિકને ઘરે નામું કર્યું હોય ને તે જો મહિના મહિને નિરંતર ચૂકવી દઈએ. મહારાજે અહીંયા આગળ મેં કીધું ને વ્યવહારિક દ્રષ્ટાંત આપ્યું, વર્ષો વર્ષનું જે દ્રષ્ટાંત આપ્યું અહીંયા મહારાજે એવું જ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે કોઈ વણિક હોય, કોઈ વેપારી હોય, એની પાસે આપણે નાણું આપણે ત્યાં એને ખાતું ખોલ્યું હોય, એને ઉધાર લીધું હોય, એની પાસે નામું કર્યું હોય એટલે એની પાસેથી કંઈક ઉધાર લીધું હોય, અને એ જો મહિને મહિને નિરંતર ચૂકવી દઈએ. મહારાજ કહે છે કે એને જો જે ઉધાર લીધું હોય એને તમે થોડા થોડું કરીને નિરંતર ચૂકવતા રહો, દર મહિને થોડું થોડું ઓછું કરતા રહો, તો થોડું થોડું કરીને એ ચૂકવાઈ જાય અને ભાર પડે નહીં. મહારાજ કે તેમ તો દેતા કઠણ ન પડે, એને ધીમે ધીમે કરીને ચૂકવો તો થોડું થોડું ચૂકવવું પડે, થોડો થોડો પ્રયત્ન કરીને જેમ જેમ આવક થતી જેમ થોડું ચૂકવતા તો ભારે ન પડે, કઠણ ન પડે. ને વર્ષે દાડાનું ભેગું કરીએ અને આપવાનું બહુ કઠણ પડે, અને મહારાજ કે તમે મહિને મહિને ન ચૂકવ્યું હોય ને આખા વર્ષનું ભેગું થાય એટલે રકમ મોટી થઈ, એક સાથે મોટું ચૂકવવાનું હોય, અને એવી સગવડ આપણી શક્તિ સામર્થ્ય એવો એવી ન હોય તો આપણને કઠણ પડે. એટલે મહારાજ કે એમ વાસનાનું પણ એવું છે, થોડે થોડે નિરંતર ટાળતું રહેવું. જગતના વિષય સંબંધી અભાવ, જગતના વિષયની તુચ્છ, એની જે નાશવંતપણું અને સમજીને થોડું થોડું કરીને જગતના વિષયમાંથી મનને પાછું વાળતું રહેવું. આપણે એમ વિચારીએ, ઘણા એમ વિચારે કે ઘડપણ આવશે ને ત્યારે આપોઆપ એનું થશે, પણ વાલા ભક્તો એ નીતિ ધર્મની અંદર આપણને માટે નુકસાન કરતા છે. શંકરાચાર્યજીએ લખ્યું, અંગમ ગલિતમ પલિતમ તુંડમ દશનવીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાદી ગ્રહિતવા તંડમ તદપીન મુંજતી આશા પિંડમ. આપણને શરીરની પ્રકૃતિ કેવી છે કે અંગમ ગલિતમ, અંગ ગળી જાય, આંખે દેખાય નહીં, મોઢે બોલાય નહીં, કાને સંભળાય નહીં, હાથ પગ ચાલે નહીં, એવી પરિસ્થિતિ થયા પછી પણ આશા ન તદપીને મુંજતી આશા પિંડમ, આશાનો પિંડ છૂટતો નથી, એ વાસના છૂટતી નથી. કેમ કે આપણે એને ટાળવા પ્રયત્ન નથી કર્યો, આપણે એને ભોગવવા પ્રયત્ન કર્યો છે. વિષયોની અંદર આસક્ત રહીને એને ભોગવવા જ પ્રયત્ન કર્યો છે, એટલે એ વિષયાધીન થઈ ગયા છીએ, એટલે એ ટળતી નથી. વિષયથી ટાળવા નિરંતર થોડું થોડું કરીને ટાળવા પ્રયત્ન કરીએ ત્યારે ધીમે ધીમે કરીને એ તમામ વાસનાઓ ટળતી હોય છે, ત્યારે નિર્વાસની કહેવાય. એટલે મહારાજ કે જો જાજુ ભેગું કરીએ અને પછી એક ટાણે ટાળવા જઈએ તો મહારાજ કે ઘણું કઠણ પડે. જેમ જાજુ ઉધાર ચૂકવવાનું થાય અને ઘણા બધા લેણિયાથી એક સાથે ઉઘરાણી કરતા હોય તો આપણા માટે મુજારો થઈ જાય, એ આપણને પછી હિંમત ન રહેવા દે ને કાર્ય પણ સફળ ન થાય અને વિઘ્ન કરે. એમ મહારાજ કહે છે એ રીતે પછી જીવાત્મા મુંજાઈ જાય અને પછી એ ટાળી શકે નહીં અને કઠણ પડે, એ વાસના ટળે નહીં. અને મહિને મહિને જો થોડું થોડી કરીને ચૂકવતા રહીએ તો એ થોડું થોડું જે બોજ છે, કરજ છે, એ ધીમે ધીમે ઉતરી જાય. એમ અહીંયા પણ જેમ વાસના છે એ ધીમે ધીમે ટળતી રહે તો એ ધીમે ધીમે નિર્વાસનિકપણા તરફ આપણને વધારતી જાય. અને એમ નિરંતર વિચાર કરવો, મહારાજ કે આવો અખંડ વિચાર રાખો, નિરંતર કરતું રહેવું. અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણો છે. હવે મહારાજ મનની સ્થિતિ અહીંયા સમજાવે છે. મહારાજ કે મન કેવું છે તો જગતની વાસનાએ કરીને વસાણો છે, એટલે કે મનમાં જે વાસના છે ને જગતના વિષયોની વાસના એ ઘર કરી ગઈ છે, એ એકાત્મ ભાવે અંદર ભળી ગઈ છે. અને મનની સ્થિતિ પણ કેવી કરી નાખી છે? વાસનિક કરી નાખી છે. એટલે મહારાજ કે જગતની વાસનાએ કરીને વસાણું છે મન. જ્યાં સુધી આ કોણા માટે છે? સત્સંગી ન તો ત્યારેની સ્થિતિ છે, અને સત્સંગી થયા પછી જે વિચાર કરીને વાસના ન ટાળે એની મનની સ્થિતિ આવી રહે. એટલે મહારાજે ખટકો રાખીને મનની વાસનાને ટાળવાનો અહીંયા આગળ મહારાજે આગ્રહ કર્યો છે. મહારાજ એમ કહે છે કે મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે, અને જેમ ફૂલે કરીને તિલ વસાય છે જેને આપણે ભણવામાં આવતું હતું કે ફૂલ જે થતા હોય ફળની પ્રાપ્તિ કેમ થાય, તો ફૂલ હોય એની અંદર જે રજ રહેલી છે એને ફોરમ સાથે એનું સંક્રમણ થાય અને એમાંથી ફળની પ્રાપ્તિ થાય. એટલે જેમ ફૂલની અંદર તલ વસેલું છે, ફળની અંદર બીજ જેમ રહેલું છે, અને એને જ્યારે સંક્રમણ એની ફોરમ સાથે થાય છે ત્યારે એ રજને ફોરમનો સંક્રમણ કરીને ફળની પ્રાપ્તિ થાય છે. એમ અહીંયા મહારાજ કહે છે કે જેમ ફૂલે કરીને તિલ વસે છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનો જે મહિમા એ સહિત નિત્ય સ્મરણ તે રૂપી ફૂલને વિશે વસાવવું. મહારાજ કહે છે કે એમ આપણું મન જે છે એ મનરૂપી રજ છે અને ભગવાનનું મહાત્મ્ય સહિત નિત્ય સ્મરણ એટલે ભક્તિ, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાને સહિત નિત્ય ભક્તિ, અખંડ જે ભક્તિ, એ રૂપી જે પરમાત્માનું જે સુવાસ એની જે ફોરમ એનું ફૂલ એની અંદર જ્યારે સંક્રમણ થાય ત્યારે એકાંતિક રૂપી ફળની પ્રાપ્તિ થાય, ત્યારે ભક્તરૂપી ફળની પ્રાપ્તિ થાય, મુક્ત થવાય એ ફળની પ્રાપ્તિ થાય. એટલે મહારાજ કહે છે જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનો જે મહિમા, ભગવાનના જે લીલા ચરિત્રો, ભગવાનની જે દિવ્યતા, ભગવાનની જે અલૌકિકતા, ભગવાનનું દિવ્યપણું, એને વિશે, ભગવાનના જે ઐશ્વર્યો એને વિશે, એની જે સુવાસ છે એનો મહિમાએ સહિત, એનું મહાત્મ્ય જ્ઞાને સહિત, મહિમાએ સહિત નિત્ય સ્મરણ, ભગવાનના ચરિત્રો, ભગવાનના ઐશ્વર્યપ્રતા, ભગવાનનું દિવ્યતા, એની ભગવાનની મૂર્તિ, એની અલૌકિકતા, એના જે મહારાજે કરેલી લીલાઓ, એના જે પ્રસંગો, એને નિત્ય મહાત્મ્ય સહિત ભગવાન એમાં જે જે આપણને દર્શન ઐશ્વર્યના પોતાના લીલાના દિવ્યતાના જે કરાવ્યા હોય એનું મહારાજ કે નિત્ય મહાત્મ્ય પણ સમજવું અને નિત્ય સ્મરણ પણ કરવું, એને વિચારતું રહેવું, અને એનું જ્યારે સંક્રમણ મન સાથે થાય ત્યારે મનના ગાઢ કરીને, જેમ મેં કીધું એમ કે ફૂલની રજની સાથે જ્યારે ફોરમનું સંક્રમણ થાય ત્યારે એમાંથી ફળની ઉત્પત્તિ થતી હોય છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, પ્રકૃતિક પદ્ધતિ છે. અને એ જ રીતે મહારાજ કહે છે કે મનની અંદર જ્યારે ભગવાનના મહાત્મ્ય ચરિત્ર જે મહારાજના છે એનું જ્યારે એ રૂપી ફૂલને વિશે જ્યારે આપણું એની સંક્રમણ થાય ત્યારે મનની અંદર એ એકાત્મ ભાવ, એકાંતિક ભાવ એની અંદર પ્રગટ થાય. એટલે ફૂલ રૂપી ભગવાનનું સ્મરણ રૂપી જે ફૂલને વિશે મનને વસાવવું, એની અંદર એને ઓતપ્રોત રાખવું, અને ભગવાનના ચરિત્રની જે જાળા તેને વિશે મનને ગૂંચવી મેલવું. પહેલા ભક્તો મહારાજે કેવી સુંદર વાત સમજાવી. મહારાજ કહે કે કેમ સાધન એકાંતિકપણાની ભાવના કેમ જીવાત્માને દ્રઢ થાય, કેમ જગતની વાસના તૂટે, કેમ ભગવાનના સ્વરૂપની વાસના વધારે વૃદ્ધિને પામે, તો એના માટે મહારાજ ઉપાય બતાવે છે. મહારાજ કહે કે ભગવાનના ચરિત્રો મહાત્મ્ય સહિત એવાનું સ્મરણ, ભગવાનનું નામ સ્મરણ, ભગવાનના લીલા ચરિત્રોનું સ્મરણ, એની અંદર મનને પોરવી રાખવું. અને કેવી રીતે મહારાજ અહીંયા દ્રષ્ટાંત આપે છે કે ચરિત્રરૂપી જે જાળને વિશે મનને ગૂંચવી રાખવું, ગૂંચવી મેલવું. અહીંયા ગૂંચવાનો અર્થ જો સીધો કરીએ તો એમ થાય ગૂંચવણ ઉભી કરવી એટલે મૂંઝવણ ઉભી કરવી, એની અંદર કન્ફ્યુઝ, જંબલ્ડ જેને કહેવાય કે એ બધું ભેગું થઈને એવું મિશ્રિત થઈ ગયું, એક પછી એનો કોઈ તાર છેડો ન મળે, એનું નામ ગૂંચવણ. પણ અહીંયા જે મહારાજે વાત કરી છે ને એ બહુ સુંદર મહારાજે વાત સમજાવી છે કે એની અંદર ઓતપ્રોત કરી રાખવું, ગૂંચવી રાખવું એટલે એની અંદર ભેળવી રાખવું, એની અંદર મેળવી રાખવું, એની અંદર ઓતપ્રોત કરી રાખવું અને એમાંથી નીકળવા દેવું નહીં. જેમ કરોળિયાની જાળ હોય, અહીંયા જાળ શબ્દ મહારાજે વાપર્યો છે, એટલે કરોળિયાની જેમ જાળ હોય એમાં કોઈ કીટ પતંગો કે કોઈ જીવાંત એની અંદર ફસાય પછી એ નીકળવા પ્રયત્ન કરે તો નીકળી શકે નહીં. એની રચના એવી હોય, એની અંદર સંરચના એવી છે કે જેની અંદર એ પછી નીકળવા પ્રયત્ન કરે તો નીકળી શકે નહીં. એમ જેને સ્પાઈડર વેબ કહે છે અંગ્રેજીની અંદર, એની અંદર જ્યારે જાળની અંદર કોઈ જીવ ફસાય તો એની અંદરથી જંતુ એ નીકળી શકે સમર્થ નથી. એમ મનને પણ ભગવાનના ચરિત્રરૂપી જે જાળ છે, કારણ કે ચરિત્રોની અંદર ભગવાનના ઐશ્વર્યના દર્શન થાય છે, ચરિત્રની અંદર ભગવાનના પ્રતાપના દર્શન થાય છે, ભગવાનની સુંદર વાણીના એની અંદર આપણને શ્રવણ કરવા મળે છે, એ મહારાજની દિવ્ય મૂર્તિના દર્શન થાય છે, તો એવા જે ચરિત્રો છે એમાં ભગવાનના ઐશ્વર્ય પ્રતાપના દર્શન થાય છે. અને એવા ચરિત્રોને નિત્ય સંભાળે કરે, વાગોળ્યા કરે, એનું મનન કર્યા કરે, એનો નિધિધ્યાસ કર્યા કરે, એ રૂપી જ્યારે મનને એની અંદર પોરવી રાખવું અને એમાંથી નીકળવા દેવું નહીં. જેમ જાળમાંથી કીટ પતંગ બહાર નથી આવી શકતું, એ અંદર ફસાઈ જાય છે, એમ મનને પણ ભગવાન રૂપી ચરિત્રની અંદર ફસાઈ રાખવું. શા માટે? ભગવાન રૂપી ચરિત્રમાં ફસવાનાથી જીવાત્માનું મન, આપણું મન કેવું છે, ચંચળ છે, એને ભટક્યા કરે છે, અને એટલે એને નવરું રાખશો તો ભટક્યા કરશે, એટલે નવરું ન રહેવા દેવું. આગળ મહારાજ વચનામૃતની અંદર આ વાત સમજાવે છે. ને ભગવાનના ચરિત્રરૂપી જાળને વિશે મનને ગૂંચવી રાખવું, કે જેથી ભગવાનના એ ચરિત્રોની અંદર મન પોરવેલું રહે અને એમાંથી બહાર ન નીકળવા દઈએ તો બીજે પછી ભટકવાનો પ્રશ્ન રહે નહીં. ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા, ભગવાનના ઘાટ કર્યા કરવા, ભગવાનને અર્થે ભગવાનને વિષયના સંકલ્પ કર્યા કરવા, દર્શનના કરવા, ભગવાનને વાણી સાંભળવાના, ભગવાનના વચન સાંભળવાના, ભગવાનની સેવા કરવાના, ભગવાનની ભક્તિ કરવાના, ભગવત સંબંધી જે ઘાટ છે તે મનમાં કર્યા કરવા, સંકલ્પ કર્યા કરવા, એનો વિચાર કરીને એને એને એના માટે મનને પોરવી રાખવું ભગવાનના ચરિત્રોની અંદર, અને એવા ઘાટ ભગવાનના કર્યા કરવા. અને કેવી રીતે? તો કે એક ક્ષમ્યો ને બીજો કરવો, અને બીજો ક્ષમ્યો તો ત્રીજો કરવો, એમ ને એમ મનને નવરું રહેવા દેવું નહીં. અહીંયા મહારાજ શા માટે, કેમ કે મેં સમજાવ્યું કે જગતના વિષયની અંદર જયારે જીવની વૃત્તિ હોય ત્યારે જગતના વિષયમાંથી મનની વૃત્તિ પાછી વાળવી, એ વાસનાને ટાળવી, તો ટાળવા માટે મનને બીજે ક્યાંક પોરવવું પડે. અને ક્યાં પોરવવું પડે? તો કે ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના ચરિત્રોની અંદર, ભગવાનના ઐશ્વર્ય પ્રતાપની અંદર મનને સ્થિર કરવું પડે અને એનું સતત મનન કરવું પડે. જો એમાંથી નવરું પડે તો વળી પાછું મન જગતના વિષય તરફ ભાગે, અને એ ન ભાગે એટલે મહારાજે જાળનો પ્રયોગ કર્યો કે જાળમાં જેમ કીટ ફસાઈ જાય અને નીકળવા પ્રયત્ન કરે તો પણ નીકળી શકે નહીં, એમ મનને ભગવાન રૂપી ચરિત્રરૂપી જે સ્વરૂપ ભગવાનના લીલા ચરિત્રોના ઐશ્વર્ય છે એનું મહાત્મ્ય સહિત એનું સ્મરણ, એની અંદર મનને પોરવી રાખવું, એમાંથી નીકળવા દેવું નહીં. કારણ કે જો નીકળશે તો બીજે ભાગશે, અને ભાગશે તો વળી પાછું વિષયમાં બંધાશે અને નિર્વાસનિક થવા દે નહીં, એકાંતિક થવા દે નહીં. એટલે મહારાજ અહીંયા સમજાવે છે ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા, એક સમયોને બીજો કરવો, બીજો સમયને ત્રીજો કરવો, એમ ને એમ મનને નવરું રહેવા દેવું નહીં, મનને એવી રીતે નવરું રહેવા દેવું નહીં. એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું મહારાજે. પછી એક દ્રષ્ટાંત આપ્યું, ભૂતનું દ્રષ્ટાંત. આપણે બધાએ નાનપણમાં કદાચ વાત સાંભળી છે, અલગ અલગ રીતે વાત કહેવાય છે, પણ એનો તાત્પર્ય એનો એક જ રહેલો છે કે એક શેઠને ત્યાં એક એને ભૂત સાધ્યું, અને ભૂત સાધ્યું એટલે ભૂતને કીધું કે તું મારી સેવામાં રહેવું પડશે. એટલે ભૂતે શરત મૂકી કે હું સેવામાં રહું, પણ ક્યારે? કે મને કામ બતાવ્યા કરવાનું, મને નવરો નહીં રહેવા દેવાનું, મને નવરો રહેવા દેશો એટલે હું જતો રહીશ. એટલે ઓલા શેઠ હતા એ પોતાના ખેડૂત જે વ્યક્તિ એને પોતાના ભૂતને કામ બતાવે, પેલા ઘરકામ બતાવ્યું, ભાઈ ઘર સાફ કરી નાખ, આંગણું સાફ કરી નાખ, વાસણ માંજી દે, ખેતરમાં પાણી વાળી આવો વગેરે જે કામ હતું એ બતાવ્યા કરે. પણ હવે કામનો અંત આવે ને, અને ભૂત હતું એટલે એની પ્રકૃતિથી કામ કરી આવતું વહેલું, તો થોડી વાર થાય ને વળી પાછું આવે શેઠ કામ બતાવો, એટલે વળી પાછા કામ બતાવે શેઠ, ત્યારે ફરી પાછું થોડી વાર રહીને આવે પાછું કામ બતાવો, વળી પાછું કામ બતાવે, પછી શેઠ મૂંઝાણા, કહો કામ કેટલું બતાવવું, કામ કેટલું બતાવવું. તો પછી એને એક રસ્તો કર્યો. શું રસ્તો કર્યો? કે એક થાંભલો આંગણ પોતાના આંગણાની અંદર એક થાંભલો રોપ્યો, અને પછી જયારે કામ બતાવીને આવે એટલે પછી કે ગવાનો પર ચડ ઉતર કર, એ ભૂતને ચડ ઉપર, તો એને નવરો રે જતું રહે. એમ અહીંયા પણ મહારાજ દ્રષ્ટાંતિ આપે છે, આ વાત અલગ અલગ રીતે કહેવામાં આવે છે, પણ સિદ્ધાંત એનો એ છે કે મન પણ ભૂત જેવું જ છે. મનને જો તમે કોઈ કાર્યની અંદર પોરવીને ન રાખો, આપણે અંગ્રેજીમાં કહેવત છે એમ્પ્ટી માઇન્ડ્સ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ, જે ખાલી મન છે ને ખાલી બુદ્ધિ એ અસુરનો ત્યાં એ ડેવિલ્સ વર્કશોપ છે, એનું કારખાનું છે. અને ત્યાંથી પછી કુવિચારો પ્રગટે, ત્યાંથી પછી મોહમાયાના વિષયોની અંદર આસક્તિ થવાના, જેને ભોગવવાના, એની લાલસાઓ જાગવા માંડે. એટલે અહીંયા મહારાજ કહે છે, ભૂતનું દ્રષ્ટાંત મહારાજ કીધું, મન ભૂત જેવું છે, એને તમે કામમાં પોરવી રાખશો ત્યાં સુધી નિયંત્રણમાં રહેશે, કયામાં રહેશે, અને જો તમે એને કામ નહીં બતાવો, એને કોઈ કાર્યની અંદર પોરવી નહીં રાખો, તો વળી પાછું એ ભાગશે, અને ભાગશે તો ક્યાં જશે? તો વળી પાછું જગતના વિષયની અંદર જેને બંધાશે, વળી માયિક પદાર્થોની અંદર મોહ કરશે, વળી એની અંદર હેત કરશે, અને પછી ભગવાનના તરફ તમને આગળ વધવા દે નહીં. એટલે મહારાજે અહીંયા કીધું કે એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું, અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સાંભળવા માંડે તો તેનો પાર આવે ન આવે. અને તો સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય તો એનો તો પાર ન જ આવે. ભગવાનના દર્શન, ભગવાનના લીલા ચરિત્રોનું શ્રવણ, ભગવાનના વચન, અહીંયા લખ્યું ને મહારાજના ચરિત્ર, વાર્તા અને દર્શન, આ ત્રણ શબ્દ મહારાજે વાપર્યા. એટલે ભગવાનના જે દર્શન, લીલા ચરિત્ર, અને એટલા ઝાઝા છે, એટલા મધુર છે. મહારાજે વચનામૃતની અંદર આ વાત બહુ સુંદર રીતે સમજાવી છે. ભૂમાનંદ સ્વામી એ કીર્તનમાં લખ્યું છે કે એની શોભા મુખે વર્ણવી ન જાય રે, જેને નિગમ નેતી નેતી કરીને ગાય રે. ભગવાનની શોભા, ભગવાનના દર્શન, ભગવાનના ચરિત્રો કેવા છે તો અલૌકિક છે, દિવ્ય છે, અનંત અને અપાર છે. જેને નિગમ નેતી નેતી કરીને ગાય, મહારાજે એ કીધું વચનામૃતની ગરડા પ્રથમના ત્રીજા વચનામૃતની અંદર કે ભગવાનની મૂર્તિ અખંડ જો અંતરમાં દેખાતી હોય તો પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી. મહારાજે આ વાત આપણને વચનામૃતની અંદર પૂર્વ પણ સમજાવી છે. ગરડા પ્રથમનું ત્રીજું વચનામૃત મહારાજ કહે છે કે એ રીતે ભગવાનના સ્વરૂપની અંદર મહારાજના દર્શન, ચરિત્ર, કથાવાર્તા તેને એક દિવસ જો સાંભળ્યા હોય અને એનું જો સ્મરણ કરે, મનને માટે વાત થાય છે, મનને જો એનો વિચાર કર્યા કરે, એ ભગવાનના ચરિત્ર, મહારાજનું દર્શન, એની દિવ્યતા, એની અલૌકિકતા, એનો જો મહારાજ મન વિચાર કર્યા કરે, ભગવાનના અનંત ચરિત્રો છે એની અંદર જો વિચાર્યા કરે, તો એક દિવસ દર્શન કર્યો હોય કે એક દિવસ કથા સાંભળી હોય તો પણ આપણે એનો પાર આવે નહીં. તો 10-15 વર્ષથી સત્સંગ કરતા હોઈએ તો એવા કેટલા પરમાત્માના ચરિત્રો સાંભળ્યા, અને મન કેટલું અંદર ઊંડું ઉતર્યું હોય કે એની અંદર આપણને પછી એમાં એ પૂરા થાય નહીં, એટલા પરમાત્માના દિવ્ય ચરિત્ર છે. અને એની અંદર મહારાજ કે મનને પૂરવી રાખવું, 10-15 વર્ષ થયા હોય તો એનો તો પાર ન જ આવે, એટલે એને વાગોળતા રહીએ તો પણ એનો પાર આવે નહીં. આપણે વર્ષોથી જો રામાયણ, ભાગવત, સત્સંગી જીવન, એની કથા વચનામૃત એની સાંભળતા જ રહીએ છીએ, દર વખતે સાંભળીએ છીએ, વર્ષની અંદર 5-10 વખત કદાચ સાંભળતા હશું ક્યાંય કથા પારાયણના માધ્યમથી, પણ તોય આપણું મન એમાં પ્રફુલ્લિત રહે છે અને એની અંદર વધારે આસક્ત રહે છે. અને એ એટલા માટે કે એમાંથી આપણને દિવ્યતા દેખાયા કરે છે, એમાંથી કંઈક અલૌકિકતા દેખાયા કરે છે. આ વચનામૃત જેટલી વખત આપણે વાંચીએ એટલી વખત આપણા જ્ઞાનની અંદર દ્રઢતા થાય છે, આપણી સમજણની અંદર દ્રઢતા થાય છે, આપણને ભગવાનના સ્વરૂપનો મહિમા વધારે વિશેષ સમજાય છે, હા, એટલે આપણે એની અંદર ઓતપ્રોત રહી શકીએ, તો એનો પાર આવે નહીં. નહીંતર આમ જો તો 262 વચનામૃત છે, તો 262 વચનામૃત 262 દિવસમાં રોજ એક લઈએ તો પૂરું થઈ જાય, તો વર્ષે પૂરું થઈ જાય. પણ મહારાજ કહે તે નિત્ય નવીન એની અંદરથી આપણને પ્રેરણા મળ્યા કરે છે, ભાવની અંદર આપણને એની અંદરથી અલૌકિકપણું મળ્યા કરે છે, આપણને દિવ્યતા એની અંદરથી અનુભવ્યા કરીએ છીએ, અને એટલે મનને એની અંદર પોરવી રાખવું. એટલે મહારાજ કહે છે કે એ 10-15 વર્ષ થયા હોય તો એનો પાર આવે નહીં. એટલે ઘણા ભગવાનના ચરિત્રો છે અને એને નિત્ય સંભાળી એવી રીતે સંભાળવા જે, અને કેવી રીતે સંભાળવા કે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ અને આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા, અને જાજુ ન સમજતો હોય તો તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. મહારાજ કહે છે કે કેવી રીતે સંભાળવા કે ભગવાને ક્યાં સ્થાનકની અંદર, જે મેં કીધું ને ગરડા પ્રથમના જે ત્રીજા વચનામૃતની અંદર મહારાજે કીધું ભગવાનના અવતાર જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી, અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને સર્વ સંભાળી રાખવા. અને તે શા સારું, અહીંયા મહારાજે ગરડા પ્રથમના ત્રીજા વચનામૃતમાં એનું કારણ સમજાવ્યું છે. મહારાજ કહે છે કે કદાપી દેહ મૂકે સમયે ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય તો પણ ભગવાનને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે, અથવા સત્સંગી સાંભળી આવે, અથવા તો સાંભળી આવે, અને અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે. મહારાજ કે આશાનો આનો હેતુ શું છે? એક તો મન એની અંદર અખંડ પૂરવેલું રહે તો પહેલું મન ટેવાઈ જાય, અને ટેવાઈ જાય તો ભગવાનને અનાયાસે યાદ રહે, પણ કદાચ કોઈ કારણથી જો ભૂલાઈ ગયા તો પણ મહારાજ કે પ્રસંગોએ કરીને, સ્થાનોએ કરીને, એ મહારાજના લીલા ચરિત્રોએ કરીને, ભગવાનની વાણી મહારાજે આવો ઉપદેશ કર્યો તો એ શબ્દોએ કરીને આપણને ભગવાનની મૂર્તિ પાછી સંભાળી આવે, અને તે જીવ મોટી પદવીને પામે, જીવ પરમ પદવીને પામે. મોટી પદવી કઈ પદવી? મોક્ષની પદવી, ભગવાનના ધામની પ્રાપ્તિ, એ પદવી મહારાજ કે પાવે. અને તેનું ઘણું રૂડું થાય તે માટે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ, અને જન્માષ્ટમી અને એકાદશી આદિ વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ, અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈ પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. મહારાજે બહુ સુંદર ગરડા પ્રથમના ત્રીજા વચનામૃતની અંદર વાત સમજાવી કે મહારાજ કે અમે આ જે કરીએ છીએ ઉત્સવ સમયે આ કથા વાર્તાના પ્રસંગો, એનું કારણ એ છે કે એને સાંભળી આવે. એક તો વૃત્તિ એની અંદર રહે, અને અંતકાળે કદાચ જો કઠણ કરીને ભૂલાઈ ગયો હોય, કોઈ પાપી જીવ હોય, અહીંયા મહારાજે શબ્દ વાપર્યો છે, મહારાજ કે કોઈ પાપી જીવ હોય એ પણ આવે ને એને જો આના માધ્યમથી જો ભગવાનની મૂર્તિ યાદ આવે તો ધામની પ્રાપ્તિ થાય, એનું મહારાજ કલ્યાણ કરે. એટલા માટે મહારાજ કે તે કેવી રીતે સાંભળવા, જે આ ગામને વિશે આ રીતે મહારાજે પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ અને આવી રીતે વાર્તા થઈ, મહારાજની પૂજા થઈ અને દર્શન કરે, સભા ભરાણી હોય એની અંદર જે સંતો ભક્તો મહારાજની સન્મુખ બિરાજમાન છે, ભગવાનની કથાનું શ્રવણ કરે છે, એ ઉત્સવને પ્રસંગને યાદ રાખે, એમાં સંતો ભક્તોને યાદ રાખે અને આવી વાર્તા થઈ, મહારાજે જે ઉપદેશ આપ્યા હોય એ ઉપદેશને પણ, એ વચનોને પણ મહારાજને એ યાદ કરે, ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા. મહારાજ કે એને અખંડ વારંવાર, એક વખત આપણે પ્રસંગ સાંભળી લીધો એટલે આપણે સંતુષ્ટિ ન માનવી, એને વારંવાર સાંભળતું રહેવું, એનું મનન કર્યા કરવું, નિધિધ્યાસ કર્યા કરવું. અને જાજુ ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. મહારાજ કે ઘણી વખત શાસ્ત્રોનું કે સમજણનું ઊંડું જ્ઞાન નથી, એમાં ઊંડાણ નથી, તો એવા વ્યક્તિને તો વિશેષ કરીને આ જ કરવું, ભગવાનના ચરિત્રોને સંભાળી રાખવું. કારણ કે એમાંથી જો મન આપણું જો બીજે ભટકશે, જો સમજણે કરીને પાછું વાળી શકતા હોય, યોગ સાધનાએ કરીને પાછું વાળી શકતા હોય તો સારી વાત છે, પણ જેને એ નથી સમજાતું, એ માર્ગ નથી સમજાતો, એ માર્ગ નથી આવડતો, તો એને તો શું કરવું? તો કે એને તો ભગવાનના ચરિત્રોને વિશે, ભગવાનના લીલાઓને વિશે, ભગવાનની મૂર્તિને વિશે એ મનને ગૂંચવી મેળવવું, એને પોરવી રાખવું, અને એને એ જ એના માટે શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાનના ચરિત્રો સાંભળવા, ભગવાનની વાણીને સાંભળવી, ભગવાનના દર્શન કરવા, ભગવાનને વિશે, કારણ કે ભગવાન સંબંધી ઘાટ, આગળ શબ્દ વાપર્યો મહારાજે, ભગવાનના ઘાટ કરવા, એટલે ભગવાન સંબંધી જે જે ક્રિયાઓ, ભગવાનના જે જે ચરિત્રો, ભગવાનની જે જે વાણી વગેરે, એનું નિરંતર મહારાજ કે સંભાળી રાખવા, વારંવાર સંભાળતા રહેવું, એક વખત સંભાળ્યા પછી ફરી સંભાળવું, એને ઘૂંટવું અને ઘૂંટીને પરિપક્વ કરવું. જો એ અંગ પરિપક્વ થાય તો મૂર્તિ આપણા હૃદયમાં વાસ કરે ને આપણું મન ભગવાનની મૂર્તિમાં સ્થિર થાય. એટલે મહારાજ અહીંયા કહે છે કે વારંવાર સંભાળવા અને જાજુ ન સમજતો હોય તો તેને તો એમ જ કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે, અને એ જેવો બીજો નથી. મહારાજ કે એના જેવો બીજો કોઈ ઉપાય નથી. ભગવાનની મૂર્તિને કાયમ નિત્ય શ્રવણ કરવું, ભગવાનના વચનોનું, ભગવાનના લીલાચરિત્રનું અને ભગવાનની મૂર્તિ સંભાળી રાખવી, એનાથી મોટો બીજો કોઈ સાધન નથી. ત્યારે તમે કહેશો છે કે અન્ન થોડું ખાઈએ અને તથા ઘણા ઉપવાસ કરીએ તો એમ અમે નથી કહેતા નથી. મેં પહેલા વાત કરી વાલા ભક્તો, એકાંતિક શબ્દની વ્યાખ્યા કરીને ત્યારે મેં આ શબ્દ વાપર્યો. મેં કીધું આપણે છે ને ખાવા પીવામાં જ એકાંતિકપણાને લાવી દઈએ છે, ધર્મને પણ ખાવા પીવામાં લાવીએ, ઉપવાસ કરવાને જ ખાવા પીવામાં લાવી દઈએ છે. અહીંયા મહારાજ એ વાત સમજાવે છે. મહારાજ કે ત્યારે તમે કહેશો જે અન્ન થોડું ખાઈએ અને તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી. મહારાજ કહે છે કે એ અમે કહેતા નથી, માત્ર ખાવા પીવાના નિયમને જ, માત્ર અહીંયા શબ્દ વાત સમજો કે અહીંયા નિષેધ નથી કરતા, મહારાજ એનું ખંડન નથી કરતા. આગળ વાત બહુ વચનામૃત આખું જો સમજશું તો આ વાત સ્પષ્ટ થશે. મહારાજ કહે છે કે તે અમે નથી કહેતા, એ તો જેમ જેના નિયમ કયા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું. એટલે અહીંયા ખંડન નથી કર્યું, તમે ઉપવાસ કરો, વ્રત કરો, તો એનું અહીંયા મહારાજ ખંડન નથી કર્યું. આ વાત સમજવા જેવી છે. તમે ધર્મ નિયમની અંદર પવિત્રતા રાખો, ખાવા પીવાની અંદર, આહારની અંદર, વિચારની અંદર તમે પવિત્રતા રાખો, એ છે નિયમ છે, પણ સાધારણ નિયમ છે અને એ પ્રમાણે રહેવું, પણ એ એકાંતિકપણાનો નિયમ નથી. કારણ કે અહીંયા એકાંતિકપણાના અનુસંધાનની અંદર મહારાજ આ વાત કરે છે. મહારાજ કહે છે કે એકાંતિકપણે જેને થવું હોય એને કેવું થવું હોય, વચનામૃત ગરડા પ્રથમનું ત્રીજું વચનામૃતમાં મહારાજે સ્પષ્ટ કર્યું કે ભગવાનને વિશે વાસના રહે, એક ભગવાનની વાસના રહે અને બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરતો હોય એને એકાંતિકપણે કહેવાય. એટલે જગત સંબંધી વાસના ટળે, ભગવાનની એકમાત્ર ભગવાનની વાસના રહે અને આત્મ સ્વરૂપ થઈને ભગવાનની ભક્તિ કરતો હોય એવા એને એકાંતિક થયું. ત્યારે અહીંયા મહારાજ કહે છે કે એવા એકાંતિક થવા માટે જે નિયમ છે, નિર્વાસનિક થવા માટેના નિયમ અહીંયા જે મહારાજ બતાવે છે, એ અનુસંધાનની અંદર મહારાજ આ વાક્ય પ્રયોગ કર્યો કે જે નિયમ અનુસાર જે આહારને થોડું ખાઈએ એટલે ઉપવાસ કરીએ, જાજા ઉપવાસ કરીએ, તો એ સાધારણ નિયમ છે, જે જેના લાગુ પડતા હોય, જે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે ત્યાગાશ્રમના ગૃહસ્થાશ્રમના જે જેના નિયમ લાગુ પડતા હોય તેને સાધારણપણે એ રહેવું, એની અંદર અનુસરવું, પણ અને એનું પાલન અવશ્ય કરવું, પણ સાધારણ એ નિયમ છે એટલે એનો નિષેધ કરીને કોઈ અન્યાર્થ ન કરશો કે ભાઈ ઉપવાસ નથી કરવાના, ઉપવાસ કરવાના છે, પણ એ સાધારણ નિયમ છે. અહીંયા મહારાજે સમજાવે છે, કેવું સમજાવે, અને કરવું તો આ અમે તમને કહ્યું તે કરવું. શું કીધું મહારાજે? આગળ પૂર્વાપરનો સંબંધ એટલા માટે મેં કીધું, વચનામૃત આખું વાંચીએ ને ત્યારે એનો યથાર્થ અર્થ સમજાય. મહારાજ કે અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે, આ અમે તમને કહ્યું, આ અમે તમને શું કહ્યું? તો મહારાજે પૂર્વે કીધું આપણને વચનામૃતની અંદર, પ્રથમની અંદર મહારાજે આવા સમજાવી કે ભગવાને જે જે અવતારે કરીને, જે જે ભગવાને ચરિત્રો કર્યા હોય, લીલાઓ કરી હોય, ભગવાને કયા સ્થાને કેવા ઉપદેશો કર્યા હોય, ભગવાનની જે સભા ભરાઈ હોય, એવા પ્રસંગોને નિરંતર સંભાળવા આ મહારાજે કીધું. અને મહારાજે કીધું મનને ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના ચરિત્રરૂપી મહાત્મા સહિત ભગવાનનું ચરિત્રનું સ્મરણ એની અંદર મનને ગૂંચવી રાખવું. આ મહારાજે કીધું. મહારાજ કે મનને જેમ જાળની અંદર કીટ ફસાય, એમ મનને પણ ભગવાન સંબંધી જે ભગવાન સંબંધી ગાઢ સંકલ્પો છે એની અંદર મનને ફસાવી રાખવું, ભગવાનના ચરિત્રોની અંદર, ભગવાનના મહિમાની અંદર મનને પોરવી રાખવું. ભગવાને આ કીધું. એટલે જે મેં કીધું કે ભગવાનના સ્વરૂપની અંદર વાસના દ્રઢ કરવી અને જગતની વાસના ટાળી, આત્મા સ્વરૂપને ઓળખી, દેહાભિમાનને ત્યાગ કરી, ભગવાનની ભક્તિ કરવી, એવું મહારાજ અહીંયા આગળ સમજાવે છે. મહારાજ કે સાધારણ જે નિયમ છે એ તો આચરવા જ, એની નિષેધ નથી, પણ એકાંતિક થવા માટે જો લક્ષણ હોય તો એ અહીંયા આગળ મહારાજ સમજાવે છે કે અને કરવું તો આ અમે તમને કહ્યું તે કરવું. અને અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસનિક જોઈએ. મહારાજ અહીંયા આગળ સમજાવે છે કે અમે એમ માન્યું છે જે મન નિર્વાસનિક જોઈએ. આ અમારો સિદ્ધાંત છે, અમારું માનવું એવું છે, અમારી દ્રઢતા એમાં છે કે ભગવાન વિના બીજા કોઈ વિષય, જગત સંબંધી વિષય જે ભોગવ્યા હોય, દીઠા હોય કે સાંભળ્યા હોય, તેનું અંતઃકરણમાં વિષય ઈચ્છા વર્તે નહીં, એનું નામ નિર્વાસનિકપણું. જે પણ વિષય જગત સંબંધી હોય એને ત્યાગી દે, દરેક રીતે મન કર્મ વચનથી એનો ત્યાગ કરી દે, એનું નામ નિર્વાસનિકપણું. અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય, મહારાજ અહીંયા આગળ સુંદર વાત સમજાવી છે. મહારાજ કે મનને નિર્વાસનિક કરવાનું છે, પણ કેવી રીતે? તો મહારાજ અહીંયા સમજાવે છે કે દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય, એટલે કે વ્યવહાર કાર્યમાં તેનું પ્રવૃત્ત હોય, દેહે કરીને વ્યવહાર કાર્ય કરતો હોય, પણ અને તેનું મન જો શુદ્ધ હોય, એટલે મન વ્યવહારમાં જોડાયું નથી, ડોળાયું નથી, શુદ્ધ એટલે પવિત્ર રહે, મન વિષયી નથી બન્યું, માયિક નથી બન્યું, એટલે પવિત્ર છે. મન હજુ વિષયની અંદર વ્યવહાર દેહ કરીને થાય છે, પણ મનથી એ વ્યવહારની અંદર નિરાશક્તિ છે, એની અંદર વ્યસનિક છે, એટલે મન નિર્વાસનિક છે. એમાં દેહાદિક કરીને પ્રવૃત્તિ હોય, પણ મન નિર્વાસનિક જોઈએ. અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ હોય, શુદ્ધ છે, તો તેનું અતિ ભૂંડું થાય નહીં. કલભક્તો બહુ સુંદર મહારાજે અહીંયા આગળ જે વાત સમજાવી. મહારાજ કે દેહે કરીને કદાચ પ્રવૃત્તિ કરતો હોય, પણ મન એનું શુદ્ધ છે, એટલે કે હજુ માયિક થયું નથી, વિષયી થયું નથી, કે મોહ માયામાં બંધાણો નથી, મનથી એ હજુ નિર્લેપ છે, એની અંદર નિર્વાસનિક છે. અને દેહે કરીને કર્મ કરે છે તો મહારાજ કહે છે કે એનું જાજુ ભૂંડું થાય નહીં. એટલે જાજુ ભૂંડું થાય એટલે નહીં, એટલે તો એની અંદર સિદ્ધાંત સમજવો પડે કે કર્મ છે ને એનું બંધન થાય છે જીવાત્માને. કોઈ પણ કર્મ દેહે કરીને કરશે તો એ જીવાત્માને બંધન થશે, પણ મને કરીને નિર્વાસનિક થઈને એને કાર્ય કર્યું છે, એટલે પોતાની મર્યાદામાં રહીને કામ કર્યું છે, એટલે એની રક્ષા ભગવાન કરે છે. અહીંયા આગળ મહારાજે વાત સમજાવ્યું કે તેનું સારું જેને જેને મનમાં અને બાહ્ય લોકને વિશે પ્રવૃત્તિ વાળા તેનું અતિ ભૂંડું થાય નહીં, તો કર્મ બંધન થાય, પણ ભગવાનની કૃપાથી ફરી તુરંત તેને યોગ્ય પ્રાપ્ત થાય અને એનું કલ્યાણ થાય. એટલે દુઃખ આવે પણ ભગવાન રક્ષા કરે અને સુળી દુઃખ કાંટે સરે. એટલે બંધન અહીંયા આગળ શબ્દ કેવો વાપર્યો, અતિ ભૂંડું થાય નહીં, એટલે થોડું ભૂંડું થાય. કેમ થાય? કર્મ કર્યું છે એટલે. જો કર્મ પણ પવિત્ર કરે, શુદ્ધ કરે, તો કર્મનું બંધન પણ ન થાય, કર્મ પણ નિર્લેપ, કર્મથી પણ રહેવાય, જો ભગવાનને રાજી કરવાના એક હેતુ માત્રથી કર્મ કરે તો. પણ છતાંય દેહે કરીને વ્યવહાર કર્મ કર્યો છે, તો એ વ્યવહાર કર્મનું જે પણ ફળ મળે ને જે કંઈ કસર રહી ગઈ હોય, તો એ મહારાજ કહે છે કે એને થોડું ભોગવવું પડે, એને થોડું એનું ભૂંડું થાય, જાજુ ભૂંડું થાય નહીં. અને કેવી રીતે? તો કે એને એક જન્મે કરીને અથવા તો આને આ જન્મે કરીને એ પોતાના કર્મને ટાળવાનો એને અવસર મળે, ભગવાન એની રક્ષા કરે, અને એ રીતે એનું જાજુ ભૂંડું થાય નહીં. અને બહાર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડું જેવું જણાય, એટલે બહાર દુનિયામાં એવું દેખાય કે આનું ભૂંડું થયું, આને કાંટો વાગ્યો, પણ હકીકતમાં એનું સુળીનું દુઃખ હતું એ એને ભગવાને કાંટે સાર્યું છે, ભગવાને રક્ષા કરી છે, જાજુ ભૂંડું થવા દીધું નથી. એટલે
બહાર લોકમાં તો પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય, અને જેના મનમાં વાસના હોય ને તે બહાર સારી પેઠે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય. મહારાજ કહે છે જેના મનમાં વાસના હોય, પહેલું સ્વરૂપ મહારાજે શું બતાવ્યું કે શરીરથી દેહ કરીને વ્યવહાર કરે છે પણ મનથી શુદ્ધ છે, તો એને એનું રક્ષણ ભગવાન કરે છે, એટલે એનું જાજુ ભૂંડું થવા દેતા નથી. થોડું ઘણું પ્રારબ્ધે કરીને કર્મે કરીને જો કદાચ થવાનું પણ હોય તો એ થોડું ભૂંડું થાય, જાજુ ભૂંડું થતું નથી. ભગવાન એની રક્ષા કરી લે છે અને ઉગાડી લે છે. અને મહારાજ અહીંયા બીજો જે લક્ષણ બતાવે છે એ એવું બતાવે છે કે જેના મનમાં વાસના હોય, એટલે જે મનથી વાસનિક છે, અને તે બહાર સારી પેટે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય, એટલે વિષય વાસનાની અંદર આસક્તિ હોય, રૂચિથી ભોગવતો હોય અને ત્યાગ વૈરાગનો ડોળ રાખતો હોય. મહારાજે કેવી સુંદર દ્રષ્ટિ અહીં આગળ બતાવી છે. મહારાજ કે બહાર સારી પેઠે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય, એટલે બાહ્ય દ્રષ્ટિથી તમને નિવૃત્તિ પરાયણ લાગે, ત્યાગી લાગે, વૈરાગી લાગે, મોહ માયાથી પર લાગે, પણ અંતર્મનથી એ વાસનિક છે, એની અંદર વાસના રહેલી છે અને એની અંદર આસક્તિ રહેલી છે અને એને ભોગવતો એ હોય, પણ બહાર દેખાવ કેવો કરે કે અમને વાસના નથી, અમને તો આ વિષયની અંદર આસક્તિ નથી, એવો દેખાવ કરે, ડોળ કરે, તો તેનું બહાર લોકમાં તો સારું જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય છે. મહારાજ કે બાહ્ય દ્રષ્ટિથી દેખાવ કરે, આજે જગતની અંદર એવા તમને ડગલે ને પગલે મળશે કે બાહ્ય દ્રષ્ટિથી, પહેરવેશથી, વેશભૂષાથી, પોતાના બાહ્ય આડંબરથી આપણને એમ લાગે કે આ તો કેવા નિર્વાસનિક છે, અથવા તો કેવા ત્યાગી છે, કેવા વૈરાગી છે, કેવા ભગવાનના ભક્ત છે, આ બધું દેખાય આપણને, પણ અંતર્મન એનું એ વાસનિક હોય. અને મહારાજ કે બાહ્ય જગતમાં એની કીર્તિ થાય, બાહ્ય જગતમાં યશ કમાઈ જાય, અને પણ એનું જીવનું તો અતિ ભૂંડું થાય છે, કારણ કે જીવનું એ રૂડું થતું નથી, બંધન એનું છૂટતું નથી, એ મોક્ષ માર્ગમાં એ વિઘ્ન થાય જ, કર્મબંધન થાય જ, અને ભગવાન પણ એની રક્ષા કરે નહીં, કારણ કે ભગવાનના શરણે નથી, ભગવાનના ચરિત્રોને, ભગવાનની ભક્તિને અનુસરતો નથી, એને સંભાળતો નથી, એની અંદર મહિમા નથી એને, એટલે એ જીવાત્માનું અતિ ભૂંડું થાય. કેમ? જે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પો હોય તેવા સ્ફૂરી આવે. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે મુવા ટાણે એટલે મરણ સમય જેવા મનમાં સંકલ્પ કર્યા હોય, જેટલી આખી જિંદગી જે સંકલ્પ કર્યા હોય, જે આખી જિંદગી વિષયો ભોગ્યા હોય, એ જ અંતે સ્ફૂરી આવે, અંતે એની અંદર જ મન પાછું ખેંચાય. અને તે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફૂરી આવે. અને એમ કરીને પછી મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું સુંદર. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફૂરી આવ્યું, ભરતજીનું આ કે ભાગવતજીની અંદર પંચમ સ્કંદની અંદર 12મા 13મા અધ્યાયની અંદર આ કથા બહુ સુંદર વિસ્તારથી વર્ણન કરી છે કે ભરતજી હતા, જેનો આપણો દેશ પહેલા અજનાબ દેશ તરીકે ઓળખાતો, અને ભરતજીના નામ ઉપરથી આ દેશનું નામ ભારતવર્ષ એ નામ એનું પડ્યું, આપણે ઇતિહાસ જાણીએ છીએ. તો તે એમનું જીવન કેવું હતું? તો રાજપાટનો ત્યાગ કર્યો અને ફુલાશ્રમની અંદર જઈને તે ઋષિ ફૂલ ઋષિના આશ્રમની અંદર ભરતજી જઈને તપ કરતા, ભગવાનનું ભજન કરતા, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા અને ભગવત સેવા પૂજા કરી, કંદમૂળ ખાતા, એવી રીતે જીવન વિતાવતા હતા જંગલની અંદર અને ભગવાન પરાયણ જીવન જીવતા. પણ એક દિવસ ઘટના એવી ઘટી કે ત્યાં ફુલાશ્રમની અંદર ગંદકી નદીના કિનારે સ્નાન કરવા ગયા અને એક ત્યાં હરણનું ટોળું, હરણ 2-4-5-10 હરણનું ત્યાં ટોળું ત્યાં આવ્યું પાણી પીવાને માટે. એમાં એક હરણનું જે હતું, મૃગ હતું, એ ગર્ભવતી હતું, એને ગર્ભ ધારણ કરેલું, અને એટલામાં એક સિંહની ત્રાળ સંભળાણી, ત્યાં નજીકમાં કંઈ સિંહ આવી ગયો હશે તો એને ત્રાળ નાખી, એટલે બધા હરણ સ્વાભાવિક રીતે એ બીને ત્યાંથી ભાગવા ગયા અને એમાં જે હરણ ગર્ભવતી હતી એ હરણ કૂદીને પાણીની અંદર એ પડી. એની એ જ્યારે કૂદવા ગઈ ત્યારે એનું જે બચ્ચું હતું એ ત્યાંથી એનું પ્રસવ થઈ ગયું અને એ હરણ કૂદીને પાણીમાં પડ્યું ને એમાં એ તણાઈને હરણ મૃત્યુ પામ્યું. હવે ભરતજીને દયા આવી, દયાળુ સ્વભાવ તમે જોજો, ભગવાનમાંથી વૃત્તિ, એટલા માટે કીધું અખંડ મનને ભગવાનના સ્વરૂપમાં કેમ ગૂંચવી રાખવું, કારણ કે મન છે ને ક્યારે ક્યાં જઈને બંધાય ને એનો કોઈ નિર્ધાર રહેતો નથી. ભગવાનનું અખંડ ભજન કરતા હતા, ભગવાનની સેવા પરાયણ જીવન જીવતા હતા, પણ છતાંય મનને થોડું નવરું મૂક્યું અને દયાના ભાવે, મનુષ્ય ભાવે, એમનો પોતાનો સ્વાર્થ નહોતો કોઈ, પણ છતાંય ભરતજી, ભાગવતજી એમ કહે છે કે ભરતજીએ એ મૃગલીનું એની ચિંતા થઈ, મૃગલીના બચ્ચાની ચિંતા થઈ, એને પોતાના આશ્રમ લઈ આવ્યા, પછી એને સંભાળે, એને શુશ્રૂષા કરે, પૂજા કરવા બેઠા હોય ને એટલે ધ્યાન એનું મૃગલીના બચ્ચામાં હોય, ભગવાનના સ્વરૂપમાં ન રહે, એને એમ થાય કે કદાચ કોઈ શિયાળ કે કોઈ એવા જંગલી પ્રાણી આવીને મારા એ બચ્ચાને હેરાન તો નહીં કરે ને, એટલે મનવૃત્તિ અહીંયા રહેવા માંડી, એને એને ખવડાવવું પીવડાવવું ને એ બધાની અંદર મનવૃત્તિ રહેવા માંડી, એટલે ધીમે ધીમે ભગવાનમાંથી વૃત્તિ ટળી. જે હમણાં મહારાજે કીધું ને કે મુઆ ટાણે જેવું હોય તેવું યાદ આવે, એટલે એ જે ભગવાનનું જે ભજન કરતા હતા, ભગવાનનું સ્મરણ કરતા હતા, એની અંદર ક્ષેપ પડ્યો, એની અંદર વિક્ષેપ પડ્યો અને ભગવાનની ઇતર જે વિષય થયો અથવા તો ભલે દયાએ કરીને પણ એ જે મૃગલીનું બચ્યું એની અંદર એમની વૃત્તિ વધારે ચોંટવા માંડી. અને અંત સમય જ્યારે આવ્યો ત્યારે ભાગવતજી એમ કહે છે કે એમને મનમાં ચિંતા થઈ કે આ મારા પછી આ બચ્ચાની સંભાળ કોણ લાગશે, અને એમ કરતા પ્રાણ મુકાણો. તો શાસ્ત્રોએ કીધું પછી ત્રણ મૃગલીના પેટે એ ભરતજીને જન્મ લેવો પડ્યો, અને પછી જળભરતના રૂપે જન્મ લીધો. એમ ત્રણ જન્મ લીધા ત્યારે એમનું કલ્યાણ થયું. ભાગવતજીની અંદર કથા બહુ વિસ્તારથી રાખી છે. એટલે એ ચિંતા દયાના સ્વરૂપની અંદર હતી, અધર્મ નહોતો, પણ દયા સ્વરૂપે પણ જો એક મૃગલીના બચ્ચાની અંદર જો વૃત્તિ ગઈ અને એમાં ચિત્ત ચોંટી ગયું તો અંતે શું યાદ આવ્યું? ભગવાન સંબંધ યાદ ન આવ્યો અને વિષય સંબંધ યાદ આવ્યો, અને એટલે એ બંધનનું કારણ બન્યું. એટલે મહારાજ અહીંયા કહે છે કે મન તો, અને તે મહારાજે આગળ કેવી વાત લખી, ત્યારે તે મૃગના આકાર થઈ ગયા અને પ્રથમ રાજ મેલ્યું હતું ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ એટલે પિતા હતા તો પણ એમ થયું. મહારાજ કે આવા સમર્થવાન હતા, પોતે રાજ મેળ્યું એટલે કેટલો ત્યાગ હશે મનમાં કે રાજપાટ એમને મૂક્યું, અને જે પોતા ઋષભદેવ ભગવાન એમના પુત્ર તરીકે જન્મ મળ્યો હતો, એવી મોટી પદવી, એટલા જ્ઞાની, એટલા સમજુ, એટલા ડાય, અને ભગવત પરાયણ જયારે રાજનો ત્યાગ કર્યો ત્યારે પુલાશ્રમની અંદર જઈને એ ભગવાનનું ભજન જ કરતા હતા, એટલે ભગવત પરાયણ પણ હતા, પણ મનને જરાક ચંચળતા છૂટ આપી તો મન ક્યાં જઈને બેઠું? એ મૃગલીના બચ્ચાની અંદર જઈને બેઠું, અને એ મૃગલીના બચ્ચાની અંદર દયાએ કરીને બેઠું તોય ભલે, આપણે તો વાસનાએ કરીને બેસે છે. આપણા મન કેમ ભટકે છે? વિષય વાસનાના ભોગની એટલી ઉત્કંઠતા થઈ જાય છે કે આપણે ભગવાન મૂકીને આપણે ભોગવિલાસની પાછળ ગાંડા થઈએ છીએ. એટલે મહારાજ અહીંયા સમજાવે છે કે જો આવા શુદ્ધ ભાવે કરીને પણ જો ભગવાન ભૂલાઈ જાય અને વિષય યાદ આવે, જગત યાદ આવે, જગતના મિથ્ય પદાર્થો યાદ આવે તો એ બંધનના કારણ બને છે. તો હેતે કરીને જો આપણે એમાં બોલીએ તો ક્યારેય મુક્ત થવાના નથી, ક્યારેય એકાંતિકપણું આવવાનું નથી, ક્યારેય મોક્ષ મળવાનું નથી, કારણ કે બંધન છૂટવાનું નથી. એટલે મહારાજ અહીંયા સાવધાન કરે છે કે મનને એવું નવરું ન રહેવા દેવું, ભગવાનના ચરિત્રો, ભગવાનના લીલાઓ એને નિત્ય સંભાળવાને, એમાંથી ગુણ ગ્રહણ કરતા રહેવા, ભગવાનનો મહિમાને અહોભાવ કરતો રહેવો, અને પોતાના જે અંદર રહેલા અંતરશત્રુઓ છે, વિષય વાસનાના જે સંબંધો છે, એ માયાના જે સંબંધો છે, એની પ્રત્યે જે વાસનાઓ રહેલી છે એને મહારાજ કે નિરંતર ટાળતું રહેવું. વચનામૃતમાં આગળ મહારાજે કહ્યું થોડા થોડા કરીને ટાળતું રહેવું, એ ટાળતા રહેશું અને ભગવાનમાં મન પૂરવાતું રહેશે તો અંતે ભગવાનની મૂર્તિ આપણને યાદ આવશે. અને એ રીતે પોતાના બાપ હતા તો પણ એમ થયું, માટે મને કરીને નિર્વાસનિક રહેવું તે અમારો મત છે. મહારાજ કે મને કરીને નિર્વાસની રહેવું એ અમારો મત છે, એટલે મનને ચંચળ થવા દેવું નહીં, મનને વાસનિક થવા દેવું નહીં, વિષય વાસનાની પાછળ લોલુપ્ત થવા દેવું નહીં, મને કરીને નિર્વાસનિક રહેવું. આની અંદર આગળ મહારાજે બહુ સુંદર વ્યાખ્યા ત્યાગીઓ અને ગ્રહસ્થને અનુસરવાની આપણને સમજાવી છે.
વાલા ભક્તો, શ્રીજી મહારાજે જે નિર્વાસનિકપણાનો મહિમા અહીંયા સમજાવ્યો છે એની અંદર મનને અને શરીર બંનેથી નિર્વાસનિક રહેવાની મહારાજે અહીંયા ઉપદેશ આપણને આપેલો છે. ગ્રહસ્થ માટે અને સંતો માટે જે એના નિયમો છે, જે ધર્મો છે, એ ધર્મમાં રહીને, નિર્વાસનિકપણે રહીને જીવાત્મા જ્યારે કોઈ કર્મ કરે ત્યારે એને એ કેવી રીતે એનાથી નિવૃત્તિ મળે છે, વાસનાથી નિવૃત્તિ મળે છે, અહીંયા મહારાજેનું સુંદર ઉદાહરણ આપણને સમજાવે છે. પછી મહારાજે વાત કરી, અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય ખરું. અહીંયા મહારાજ બહુ સુંદર વાત સમજાવે છે કે શરીરની ઇન્દ્રિયોને જ્યારે ક્ષીણ કરીએ તો સહજ રીતે એ શરીરની ઇન્દ્રિયો જે છે, આપણું મન, આપણું જે શરીર છે, એ અહીંયા આગળ આપણા શાસ્ત્રોની અંદર વર્ણન આવે છે, મહારાજે પણ વચનામૃતની અંદર વાત સમજાવી છે કે આપણું શરીર કર્મેન્દ્રી, જ્ઞાનેન્દ્રી, બુદ્ધિ, મન વગેરે તત્વોથી બનેલું છે, અને ઇન્દ્રિયો જ્યારે સશક્ત હોય, સમર્થ હોય, ઇન્દ્રિયો જ્યારે બળવાન હોય, અને એ ઇન્દ્રિયો જ્યારે વેગથી વિષયની અંદર પોરવાય, જ્યારે વિષયની અંદર, જ્યારે એ વિષય ભોગવવા માટે ઇન્દ્રિયો એ વિષયની અંદર પોરવાય છે, ત્યારે ઇન્દ્રિયો સશક્ત હોવાને કારણે, ઇન્દ્રિયો સબળ હોવાને, સમર્થ હોવાને કારણે એ વેગથી એની અંદર પોરવાય છે, અને એ વેગની અંદર ન કેવળ ઇન્દ્રિયો તણાય છે પણ મન પણ આપણું એની અંદર તણાય છે, એટલે કે મન પણ વિષયાધીન, વિષય આસક્ત થઈ જાય છે.
અને મહારાજે અહીંયા આગળ એ અનુસંધાને લખ્યું કે ઉપવાસે કરીને તે દેહ દુર્બળ થાય, દેહ એટલે એની અંદર કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય બધું એમાં મન બુદ્ધિ વગેરે જયારે દુર્બળ થયા હોય, ઉપવાસે કરીને એટલે સાધને કરીને જયારે આપણે ઇન્દ્રિયોને શિથિલ કરી હોય ત્યારે વિષય ભોગવાને અસમર્થ હોય, ઇન્દ્રિયો પછી વિષય ભોગવાને સમર્થ ન હોય અને એ હતાશા અને લાચારી ભોગવે છે, અને હતાશા અને લાચારી ભોગવે એટલે સહેજે સહેજે એનું મન પણ પાછું પડે, મનની વૃત્તિ પણ પાછી પડે. હું એક દ્રષ્ટાંત તમને સમજાવું કે કોઈ વ્યક્તિ રોગી છે, એને જમવાનું પચતું નથી અથવા તો ખાવામાં સ્વાદ નથી આવતો, તો ઇન્દ્રિયો શિથિલ થઈ છે, ઇન્દ્રિયો બરાબર પોતાનું કાર્ય કરતી નથી એટલે એને ખાવામાં પણ અરુચિ થઈ જાય છે. એવું નથી કે ખાવામાં અભાવ છે, પણ એ અરુચિ શા માટે છે? કારણ કે ઇન્દ્રિયો એને સાથ આપતી નથી. અને એટલે જ્યારે જ્યાં સુધી ઇન્દ્રિયો દુર્બળ છે ત્યાં સુધી એને અરુચિ રહેશે, પણ જેવી અહીંયા મહારાજે એ વાત સમજાવી, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય છે, જ્યારે પુનઃ પાછું એને ઇન્દ્રિયો જાગૃત થાય, સક્રિય થાય, સમર્થ થાય એટલે વળી પાછા મનની ચંચળતાઓ, મનનો જે અંદર ભાવ છે એ ઇન્દ્રિયો એ વિષય તરફ પાછું આકર્ષાય છે. એટલે મહારાજ કે માત્ર ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય, એ ખરું, એ હકીકત છે કે શરીર જયારે દુર્બળ હોય ત્યારે મનને પણ વૃત્તિઓ પાછી વળે, મન પણ શિથિલ થવા માંડે, પણ એ હતાશાએ કરીને, લાચારીએ કરીને, એ દુર્બળતાએ કરીને. પણ જયારે દેહ પુષ્ટ થાય અર્થાત કે જયારે ઇન્દ્રિયો પાછી સબળ થાય, સક્રિય સમર્થ થાય અને વેગથી જયારે વિષયની અંદર જયારે પોરવાય ત્યારે એ વેગની સાથે સાથે મન પણ પાછું એમાં તણાય છે, એટલે મનમાં પણ પાછા એવા ઘાટ થાય છે. એટલે આ કોણે થાય? જે નિર્વાસનિક નથી, જે મનથી નિર્વાસનિક નથી, માત્ર શરીરથી જેને ઉપવાસ વગેરે કરીને વ્રત કરીને જેને શરીરને દુર્બળ કર્યું છે એની વૃત્તિ એ ક્યાં સુધી દુર્બળ રહે, એની મનની સ્થિતિ ક્યાં સુધી દુર્બળ રહે? કે જ્યાં સુધી ઇન્દ્રિયો દુર્બળ છે, ઇન્દ્રિયોને જેમ પાછો પોષણનો આહાર મળવા માંડે, વિષયનો આહાર મળવા માંડે ત્યારે ઇન્દ્રિયો પણ જાગૃત થાય છે, સમર્થ થાય છે, સશક્ત થાય છે અને ઇન્દ્રિયોની સાથે સાથે એ વેગથી જયારે વિષયની અંદર પ્રવેશે ત્યારે એની સાથે સાથે મન પણ પ્રવેશે છે. એટલે એ કાયમની નિર્વાસનિકપણું નથી, એ મન કાયમ માટે દુર્બળ નથી રહેતું, પણ માત્ર ઇન્દ્રિયોના કરે વડે કરીને ઇન્દ્રિયો દુર્બળ છે એટલે મન લાચારી હોવાને કારણે ક્ષણિક માત્ર એ દુર્બળતા અનુભવે છે, અથવા તો મન વૃત્તિ પાછી હોય આપણને એવો ભ્રમ થાય કે ભાઈ મને હવે તો અરુચિ થઈ ગઈ છે આ વિષયની અંદર, પણ એ ક્યાં સુધી અરુચિ જણાય? જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો દુર્બળ છે, દેહ દુર્બળ છે ત્યાં સુધી. દેહ પુષ્ટ થાય એટલે વળી પાછી આપણી મન પાછી વૃત્તિ એ વિષય તરફ આગળ જાય. માટે દેહે કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ. મહારાજે બહુ સુંદર વાત અહીંયા સમજાવી. આ દ્રષ્ટાંત મહારાજ ત્યાગીઓ માટે લખે છે, કારણ કે આગળ ગ્રહસ્થ માટે મહારાજે જુદું વિવેચન કરેલું છે. એટલે અહીંયા મહારાજે ત્યાગાશ્રમને જેને સ્વીકાર્યો છે, બંનેને જરૂર છે, નિર્વાસનિક થવાનું બંને જીવને ત્યાગાશ્રમમાં હોય કે ગ્રહસ્થાશ્રમમાં હોય, ભગવાનના સ્વરૂપ એકમાં હેત કરવું અને જગતના વિષયમાંથી વૃત્તિઓને મનને તોડવું એ દરેક માટે ઉપયોગી છે. પણ દરેકની રીત અહીંયા મહારાજ સમજાવે છે કે જે ત્યાગાશ્રમની અંદર જેને સ્વીકારેલો છે, ત્યાગાશ્રમમાં રહેલો જે જીવ છે એને તો દેહે કરીને ત્યાગ, દેહ કરીને એટલે શરીરથી કોઈ પણ પ્રવૃત્તિ જે વિષય સંબંધી હોય, વિષય વ્યવહાર માત્રનો એને ત્યાગ, અને મને કરીને ત્યાગ, મને કરીને નિર્વાસનિકપણું એટલે મને કરીને એની અંદર એનો મહિમા, એની આસક્તિ એને પણ તોડવી, એટલે શરીરે કરીને પણ એટલે પ્રવૃત્તિએ કરીને પણ અને મને કરીને પણ, એ બે ભેળા જોઈએ. અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે એવો જે જીવ જે ત્યાગાશ્રમમાં રહેલો છે એ દેહે કરીને પણ નિવૃત્તિ ભોગવે છે, અથવા તો વિષય સંબંધી વિષય ભોગવતો નથી, દેહે કરીને પણ એનાથી દૂર રહે છે, અને મને કરીને પણ એના સંકલ્પ પણ એની અંદર કરતો નથી. એટલે અહીંયા મહારાજે શબ્દ વાપર્યો મનમાં ભગવાનના ઘાટ થતા હોય, કેવળ ભગવાનના સેવાના, ભગવાનના દર્શનના, ભગવાનની ભક્તિના અને ભગવાનને રાજી કરવાના, ભગવાનની આજ્ઞાપરાયણ રહેવાના, ભગવાનને ગમતામાં રહેવાના, એવા જેને ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય, જગતમાં મારે આવું કરી નાખવું છે, જગતનો આ રીતે વિષય ભોગવી લેવો છે, જગતની અંદર મારે આ સુખ જોઈએ છે, એવા જગતરૂપી જે સુખ છે, જે પંચ મિથ્યા જે વિષયો જે છે એનો જે સુખ છે, એ સુખ માત્ર એને એનો ઘાટ પણ ન થાય, સંકલ્પ પણ ન થાય, અને એ ભગવાનની જ કેવળ રાજી કરવાના સંકલ્પ પણ થાય અને ક્રિયા પણ કેવી થાય? કારણ કે અહીંયા મહારાજે બે શબ્દ વાપર્યા છે, દેહે કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ. એટલે દેહે કરીને પણ એને જે ક્રિયા કરે એ ક્રિયા ભગવત સંબંધી જ હોય, ભગવાનની સેવા સંબંધી જ હોય, ભક્તિ સંબંધી જ હોય, ભગવાનને રાજી કરવા સંબંધી જ હોય. અને મને કરીને પણ બીજા સંકલ્પ ન થાય, ભગવાન સિવાયના બીજા તમામ સંકલ્પો એ મિથ્યા એને કરે, ત્યારે મહારાજ કે એ આપણા સત્સંગમાં મોટેરા છે. વાત બહુ સમજવા જેવી છે. આપણે તો મોટેરાની વ્યાખ્યામાં જે પ્રસિદ્ધ થઈ ગયા હોય મોટેરા ગણીએ છીએ, પણ એના અંતર્મન કેવું છે, એના વ્યવહાર કેવો છે, એનો દેહક્રિયા કેવી છે એ આપણે વિચારતા નથી. હકીકતમાં મહારાજ અહીંયા જે સમજાવે છે એ સમજાવે છે કે જેને દેહે કરીને ત્યાગ કર્યો હોય અને મને કરીને ત્યાગ કર્યો હોય અને જેને ભગવાનના ઘાટ થાય અને તે સિવાય જગતના ઘાટ, ઘાટ એટલે સંકલ્પ, એવા કોઈ સંકલ્પ જ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરા છે, અને એવા જે ન હોય તે તો નાનેરા છે. વાલા ભક્તો, એવા જેને સ્થિતિ નથી પામેલા એ ભલે પછી જગતની અંદર ખૂબ મોટી પ્રખ્યાતિને પામેલા હોય, પણ મહારાજ કે અમારી દ્રષ્ટિની અંદર એ નાના જ છે, હજુ તો એ સિદ્ધ દશા અથવા તો શ્રેષ્ઠ દશાને પામ્યા નથી, હજુ એ નાના છે, હજુ કાર્યની અંદર છે, અને એ જો કરતા રહેશે તો એની અંદર આગળ વધશે, નહીંતર આગળ વધી શકાશે નહીં. એટલે સત્સંગમાં જે મોટેરા છે એ કોણ છે કે જેને ભગવાનના જ કેવળ ઘાટ થતા હોય અને જગત સંબંધી, જગતના વિષય સંબંધી, જગતના હેતુ સંબંધી કોઈ પણ પ્રકારના સંકલ્પ પણ ન થતા હોય, સંકલ્પ ન થતા હોય મનથી નિર્વાસનિક પણ ક્રિયામાં પણ પ્રવૃત્ત ન હોય, દેહે કરીને પણ ન કરે, દેહે કરીને પણ એનો ત્યાગ કર્યો હોય વિષય સુખનો, એ જગત સંબંધી સુખનો, એને મહારાજ કે એ નિર્વાસનિક પણ બંને કરીને રાખ્યું હોય ત્યારે મહારાજ કે મોટેરા થવાય. અને જે ગ્રહસ્થ હોય, મેં જે આગળ વાત કરી કે આ ત્યાગીઓ માટેનો નિયમ છે, દેહે કરીને અને મને કરીને ત્યાગીઓ, કારણ કે અહીંયા મહારાજે હવે ગ્રહસ્થની વ્યક્તિ સમજાવી છે, અને ગ્રહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો, જો ભેદ અહીંયા આપણને સમજાશે કે ત્યાગી હોય એને તો દેહે કરીને પણ ત્યાગ કરવાનો છે, દેહે કરીને પણ વ્યવહાર નથી કરવાનો, અને ગ્રહસ્થ હોય એને દેહે કરીને વ્યવહાર કરવો, કારણ કે એના ગ્રહસ્થ આશ્રમના ધર્મની એ જવાબદારી છે. ધર્મ છે ને આપસમાં એકબીજાનું ખંડન નથી કરતા, ધર્મ એકબીજાના પૂરક છે, એટલે જે પણ ધર્મ આપણને શીખવે છે એની અંદર મર્યાદાઓની અંદર આપસમાં તાલમેલ હોવો જોઈએ. ત્યાગાશ્રમનો જે ધર્મ છે અને ગ્રહસ્થ આશ્રમના ધર્મમાં આ મોટો તફાવત છે. ગ્રહસ્થ હોય એને પણ દેહે કરીને વ્યવહાર કરવો, અહીંયા મહારાજે કરી શકે છે એવો શબ્દ નથી વાપર્યો, કરવો એવો લખ્યો છે, કારણ કે ગ્રહસ્થ આશ્રમનો ધર્મ છે કે એની પોતાની જે જવાબદારી છે, એના પરિવાર પ્રત્યેની જવાબદારી છે, સમાજ પ્રત્યેની જવાબદારી છે, આ જે પણ દુનિયાવી વ્યવહાર કરવાની એની જવાબદારી છે, તો એ વહન કરી શકે છે, એટલે અહીંયા એને કરવા માટે છૂટ છે. મહારાજ કે એવો વ્યવહાર કરવો ને મને કરીને ત્યાગીની પેઠે નિર્વાસનિક જ રહેવું. અહીંયા મહારાજ સમજાવે છે કે શરીરથી તમારે વ્યવહાર ભલે કરો, કારણ કે તમારા ધર્મમાં આવે છે, જવાબદારીમાં આવે છે, એટલે શરીરે કરીને તમે વ્યવહાર માર્ગની અંદર પ્રવૃત્ત રહી શકો છો, પણ સાથે સાથે મને કરીને ત્યાગીની પેઠ, જેમ ત્યાગી ઉપર નિર્વાસનિક બતાવ્યા એ રીતે ત્યાગીની પેઠ મનેથી નિર્વાસનિક જ રહેવું ને ભગવાનનું ચિંતવન કરવું, અને વ્યવહાર તો ભગવાનના વચને કરીને રાખવો. મહારાજે બહુ સુંદર વાત સમજાવી, મહારાજ કે તમે વ્યવહાર કરો છો તો એમાં પણ સમજણ કેવી રાખવી, તો મહારાજ કે ત્યાગીની પેટે મનથી નિર્વાસનિકપણે રહેવું, એમાં આસક્ત થઈને બંધાઈને વ્યવહાર કરવાનો નથી, પણ વ્યવહાર પોતાના ધર્મને સમજીને. અહીંયા એટલે મહારાજે શબ્દ વાપર્યો, વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખો, ભગવાનના વચન એટલે શાસ્ત્ર વચન, જે શાસ્ત્રોએ મર્યાદા બતાવી છે, જે શાસ્ત્રોએ આપણી સીમા બતાવી છે, એ મર્યાદામાં રહીને તમે વ્યવહારની અંદર પ્રવૃત્તિ કરો, અને તમારી જવાબદારી સમજીને, કર્તવ્ય સમજીને એની પ્રવૃત્તિ કરો, એની અંદર આસક્ત થઈને એમાં પ્રવૃત્ત રહેવાનું ગ્રહસ્થને પણ નિષેધ છે. ગ્રહસ્થને પણ નિર્વાસનિક મનથી રહેવાનું છે, એમાં બંધાવાનું નથી, પણ માત્ર દેહે કરીને વ્યવહાર કરવાનો આવે તો વ્યવહાર અવશ્ય કરવો, પણ એ ભગવાનના વચને કરીને, એટલે કે શાસ્ત્રની અંદર જે ભગવાને મર્યાદાઓ બતાવી છે, આપણને આજ્ઞાઓ કરી છે, એનું અનુસંધાન રાખી અને કેવળ પોતાને કર્તવ્ય સમજીને કર્તવ્યનો નિર્વાહ કરવો, જવાબદારીનો નિર્વાહ કરવો, મનથી એની અંદર બંધાવવું નહીં, અને ભગવાનની આજ્ઞાથી કરો છો એવો ભાવ જ્યારે રહે કે હું આ મારી જવાબદારીનું વહન કરું છું, ત્યારે મન એની અંદર આસક્ત થાય નહીં, મન બંધાય નહીં, એવી રીતે સમજણ ગ્રહસ્થએ રાખવી. એટલે ત્યાગીઓએ બંને પ્રકારે શરીરથી પણ વ્યવહારનો સંપૂર્ણ ત્યાગ કરવાનો છે, વિષય વાસનાનો સંપૂર્ણ ત્યાગ કરવાનો છે, અને મનથી પણ નિર્વાસનિક રહેવાનું છે. જ્યારે ગ્રહસ્થોએ વ્યવહારમાં પ્રવૃત્ત થવું પડે તો થવાની એને અહીં આગળ અવકાશ છે, એ થઈ શકે છે, એને કરવો એને જવાબદારીમાં આવે છે, કર્તવ્યમાં આવે છે, પણ મનથી એની અંદર બંધાવવું નહીં. મનથી તો નિર્વાસનિક રહેવું અને મનથી એની અંદરથી અરુચિ એની અંદર રહે, બંધાય નહીં એવો ભાવ રાખવો. અને ભગવાનના વચને કરીને આ કાર્ય કરીએ છીએ એવો ભાવ રાખીને શાસ્ત્ર વચન, શાસ્ત્ર મર્યાદા, ધર્મ મર્યાદામાં રહીને પોતાના વ્યવહારનું અનુસંધાન રાખી અને કાર્ય કરવું. અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વર જેવું હતું. મહારાજ કહે, અને જે મનનો ત્યાગ સાચો ન હોય તો શું થાય? તો બંધન થાય. અહીંયા મહારાજે અહીંયા દ્રષ્ટાંત આપણને સમજાવ્યું છે કે જો મનનો સાચો ત્યાગ ન હોય તો શું થાય? કે વિષયની અંદર ભોગવતા ભોગવતા પછી એ હું કરું છું એ હુંપણાની ભાવના થાય, એમાં મમત્વ થાય અને પછી વિષયની અંદર આસક્ત થઈ જાય, બંધાઈ જાય જીવ. એટલે મનથી જ વૈરાગ્ય જ્યાં સુધી દ્રઢ ન હોય ત્યાં સુધી કોઈ પણ વિષયને આપણે, એટલે આ યોગની સાવધાની છે વાલા ભક્તો, કે તમે કોઈ પણ વિષયના યોગમાં આવ્યા પણ જો બેસાવધાન રહ્યા તો વિષય આધીન થતા વાર નહીં લાગે. પણ જો સમજણ રાખી હશે કે હું આ મારું કર્તવ્ય કરું છું તો વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત હોવા છતાં પણ આપણે એમાંથી નિવૃત્ત રહી શકશું, એવી રીતે મહારાજ અહીંયા સમજાવે છે. અને પછી મહારાજે જનક રાજાનું અહીંયા સુંદર દ્રષ્ટાંત સમજાવે છે કે જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વર જેવું હતું. જનક રાજાનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ કે જનક રાજાને પોતે એક રાજ્યના રાજા હતા અને સંપૂર્ણ વ્યવહાર એ પોતાના રાજ્યનો કરતા હતા, પણ મનથી નિસ્પૃહી હતા, એમાં બંધન નહોતું. અને એટલે મહારાજ કહે કે એ જેમ એમને બંધન નહોતું એવું જો સમજણ આપણે, મનથી યોગેશ્વર જેવા હતા એટલે ત્યાગીની અંદર જેમ ભગવાન સિવાય યોગેશ્વરોનો આપણે જોઈએ છીએ શાસ્ત્રોની અંદર જયારે આવે છે તો એ ભગવાનના સ્વરૂપની અંદર અને ભગવાનની આજ્ઞાની અંદર રહીને ભગવાનની ભક્તિની અંદર જ પોતાનું સર્વસ્વ અર્પણ કરેલું, એવા જે યોગેશ્વરો એમના જેવું એમનું જીવન હતું. અને તે માટે મને કરીને જે ત્યાગ છે, ત્યાગ તે જ ઠીક છે મહારાજ કે એ રીતે જે મનથી જે ત્યાગ થાય છે ને એ સાચો ત્યાગ છે. ઘણી વખત આપણે વ્યવહારથી ત્યાગ દેખાડતા હોઈએ છીએ, ઘણી વખત દેખાવની અંદર ત્યાગ દેખાડતા હોઈએ છીએ, પણ મનથી આપણે નિર્વાસનિક થયા નથી. અને ઘણા એવા છે કે જે મનથી કદાચ નિર્વાસનિક છે, ત્યાગી છે, વ્યવહાર કરતા હોય પણ એ વ્યવહારમાં બંધાતા નથી, એવી સમજણ પણ રાખનારા ભક્તો હોય. તો મહારાજે કીધું ત્યાગી કોણે શ્રેષ્ઠ? તો જેને શરીરથી પણ ત્યાગ કર્યો હોય વ્યવહાર માત્રનો, વિષય માત્રનો, સુખ માત્રનો, અને મનથી પણ જેને એનો સંકલ્પ પણ ન થતો હોય, ભગવાન સિવાય બીજા કોઈ ઘાટ ન થતા હોય, એ જ સત્સંગમાં શ્રેષ્ઠ છે. અને ગ્રહસ્થ હોય એ પણ ભગવાનના વચને કરીને શાસ્ત્ર મર્યાદામાં રહીને પોતાના વ્યવહાર માર્ગને અનુસરતા હોય પણ એ મનથી નિર્વાસનિકપણે જો રહેતા હોય, એમાં બંધાતા ન હોય, તો એ પણ હરિભક્ત એ શ્રેષ્ઠ છે. અને માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે. અને જે પોતાના મનમાં ભૂંડાઘાટ થતા હોય તે કહેવા, પછી મહારાજ અહીંયા નિવૃત્તિનું સાધન બતાવે છે. મહારાજ કે કોઈ પણ આપણે વિષયમાં જયારે કાર્ય કરતા હોઈએ ત્યારે બની શકે કે મનની અંદર પણ એના સંકલ્પો સ્ફુરે, ત્યારે મહારાજ કહે છે તે મને અને જે પોતાના મનમાં ભૂંડાઘાત થતા હોય તે કહેવા. પણ અહીંયા મહારાજે કીધું પણ એટલે કે એમાં વિકલ્પ છે, તમે બધાની આગળ ન કહી શકો. પણ જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટે તથા સર્પને ઘેર પરોણો સાપ, મુખ ચાટીને વળ્યો આપ, તથા રાંડીની પાસે સુવાસેની સ્ત્રી જાય ત્યારે તે કહે કે આવ બાઈ તું જેવી હું જેવી તું પણ થા, તેમ પોતાની પેઠે જેને ભૂંડાઘાટ થતા હોય તેની આગળ જે ગાઢ કહેવા તે તો આ દ્રષ્ટાંત દીધા એમ છે. આ દ્રષ્ટાંત કયા મહારાજે દીધા? કે કૂતરાનો જેમ એક કૂતરો બીજા કૂતરાનું મુખ ચાટે એમાં પરસ્પર લાભ તો ન થાય, પૂરતું હાનિ થાય, પરસ્પર એમાં સારું ઇષ્ટ પરિણામ ન મળે. તમે કૂતરાનું મુખ ચાટો તો કે એનું મોઢું ચોખ્ખું નથી થવાનું, નથી તમારું મોઢું ચોખ્ખું થવાનું, કારણ કે બંનેના મુખ જે છે એ વિષ્ઠા અને વગેરે જે અભગ વસ્તુ ખાનારા છે, હાડકું ચાવનારા છે, તો એનું મોઢું ચાટવાથી નથી તમને લાભ થવાનું, પણ ઉલટાનું નુકસાન જરૂર થશે કે એની અંદર રહેલા કોઈ પણ દોષણ હોય તો એ દોષ પણ તમારામાં પ્રવેશે. એટલે અહીંયા જેમ સાપને ઘરે પરોણો સાપ, મુખ ચાટીને વળ્યો આપ, બંને ઝેરી છે, તો બંને જયારે ઝેરી હોય તો એકબીજાના મુખ ચાટવાથી કોઈને શુદ્ધિ થતી નથી. એમ તમારા મનમાં જે ઘાટ થાય છે, સંકલ્પ થાય છે વ્યવહાર સંબંધી અથવા વિષય સંબંધી, એ તમે એવા વ્યક્તિની પાસે જઈને તમે કહો તો એ તમને, એ પોતે પણ એવા વિષય આધીન છે, એ પોતે પણ એવો વિષય આસક્ત છે, એ પોતે પણ નિર્વાસનિક નથી, તો એ તમને નિર્વાસનિક કરી શકે નહીં, એટલે લાભ ન થાય એવું આ કાર્ય છે, માત્ર મજૂરી થઈ. આમાં કોઈ તમને ફળની પ્રાપ્તિ કે એની અંદર પરિવર્તન થાય એવું અહીંયા અવકાશ નથી. એટલે મહારાજ કીધું કે આ દ્રષ્ટાંત દીધા એમ થાય. માટે ઘાટ કેને કહેવા? તો જેને મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય અને એવો બળ્યો હોય તેની આગળ કહેવા. મહારાજે અહીંયા બતાવ્યા કે જેને જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય, એટલે જે ત્યાગીના ઉપર લક્ષણ બતાવ્યા ને આપણે, દેહે કરીને અને મને કરીને, જે નિર્વાસનિક પણ એટલે ત્યાગ કરીને જે રહ્યો છે, અને જે ગ્રહસ્થના લક્ષણ બતાવ્યા કે જે ગ્રહસ્થ ભગવાનના વચને કરીને શાસ્ત્ર મર્યાદાની અંદર વ્યવહાર કાર્યમાં પ્રવૃત્ત છે પણ મનથી નિર્વાસનિક છે, એવા જે બળીઓ હોય તેની આગળ કહેવા. અને એમ ઘાટ ન થાય તેવા પણ ઘણા હોય, તેમાંથી પણ એવાને ઘાટ કહેવા. જે મહારાજે હજુ એક પગથિયું આગળ મહારાજ આપણને સમજાવે છે કે એવા પણ તમને કદાચ ઘણા મળશે કે જે પોતે કોઈ દિવસ એવા ઘાટ થતા નથી, સંકલ્પ થતા નથી, જગતના વિષય સુખ સંબંધી, જગતના વ્યવહાર સંબંધી એને સંકલ્પ થતા નથી. અહીંયા દરેક દેહ કરીને અને મને કરીને જે ત્યાગી હોય એને વ્યવહારનો સંકલ્પ જ નથી થતો. મારે આ કરી લેવું છે, મારે આ કરી દેવું છે, મારે આ કરી દેવું છે, મારે એવા સંકલ્પ પણ નથી. મારે ભગવાનને રાજી કરવા છે, ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનના દર્શન કરવા છે, એવા ભગવાનના જ એને ઘાટ થતા હોય અને વ્યવહાર સંબંધી, જગત સંબંધી, વિષય સંબંધી અને ઘાટ પણ ન થતા હોય, મનથી પણ ન થતા હોય, દેહે કરીને પ્રવૃત્ત ન હોય એવા ત્યાગી અને ગૃહસ્થ હોય જે કદાચ વ્યવહારની અંદર હોય પણ ભગવાનના વચન એટલે કે ભગવાનની આજ્ઞા અને મર્યાદામાં રહીને કાર્ય કરતા હોય પણ મનથી નિર્વાસનિક હોય, એવા ઘણા મળે. પણ એનો લાભ તમને ક્યારે મળે? તો અહીંયા મહારાજે બે પ્રકારના લક્ષણ બતાવ્યા. એક તો મહારાજ કે એવા ઘાટ કરનારા ઘણા પણ હોય પણ બધાની આગળ ઘાટ ન કહેવા. એવા જે નિર્વાસનિક એવા હોય જેને બીજા ભગવાન સંબંધી સિવાય ઘાટ ન થતા હોય અને કેવળ ભગવાનના ઘાટ થતા હોય એવા પણ જગતમાં ઘણા તમને મળશે. પણ એની આગળ પણ કહેતા વિચારો, એટલે એ લક્ષણ તો છે જ, એનું ખંડન નથી કર્યું કે એની આગળ ન કહેવાય એવો ભાવ નથી, એવાની આગળ તો કહેવા. પણ એમાં પણ વિશેષ કરીને બીજો એક મહારાજે કીધું, એવા ઘણા હોય એટલે એવા તો હશે જ, એટલે એ પહેલું લક્ષણ છે કે એવા તો હોવા જ જોઈએ. પણ તેમાંથી પણ એવાને ઘાટ કહેવા જે તે ઘાટને સાંભળીને તે ઘાટને ઉપર વાત કરે અને તે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી જાય ત્યાં સુધી બેઠતો, ઉઠતો, ખાતો, પીતો, સર્વક્રિયામાં વાત કર્યા કરે. મહારાજ અહીંયા આગળ બે ગુણ બતાવ્યા. મહારાજ કે પહેલો ગુણ કયો જોઈએ? કે જે પોતે નિર્વાસનિક હોય, ત્યાગી હોય, તો દેહથી અને શરીર મનથી બંનેથી નિર્વાસનિક હોય, બંનેથી ત્યાગ કર્યો હોય વ્યવહાર વિષય માત્રનો, અને ગ્રહસ્થ હોય તો એ વ્યવહાર માર્ગની અંદર પ્રવૃત્ત હોય પણ આજ્ઞામાં મર્યાદામાં રહીને કાર્ય કરતો હોય અને મનથી તો નિર્વાસનિક હોય, એવાની આગળ તો કહેવા. પણ એની અંદર પણ વિશેષ એવા ગણાય પણ મળશે, પણ એમાં પણ વિશેષ કરીને જોવું કે ખાલી એ તમને લાભ ક્યારે કરે. એ સારી વસ્તુ, એ ગુણ તો છે જ, એ ગુણને આપણે નકારતા નથી, પણ એ ગુણની સાથે સાથે એક બીજો ગુણ પણ જોવો. એ કેવો ગુણ જોવો? કે તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે. એ ઘાટ તમારો જે સાંભળે, તમે જેની આગળ એવા ઘાટનો સંકલ્પની રજૂઆત કરી હોય, તમારા વિષયની રજૂઆત કરી હોય, એ સાંભળીને એ તમને એ ઘાટ ટાળવા માટે, એ તમારા સંકલ્પને ટાળવા માટે, એ તમારી વિષય વાસનાની આસક્તિને ટાળવા માટે જ્યારે તમને વાત કરે, અને ક્યાં સુધી કરે? તો કે જ્યાં સુધી કહેનારનો ઘાટ ટળી જાય ત્યાં સુધી, જ્યાં સુધી તમારામાં પરિવર્તન ન આવે, તમને એનો ફળ ન મળે ત્યાં સુધી એ ઉઠતા, બેઠતા, ખાતા, પીતા સર્વક્રિયામાં એ તમને એ વાતની સ્મૃતિ કરાવ્યા કરે, એ તમને વાત યાદ કરાવ્યા કરે, વાત કર્યા કરે. અને તેના ઘાટ ટાળ્યામાં કેવી ચાળ હોય? તો જેમ પોતાના ઘાટને ટાળ્યાની ચાળ હોય તેવી હોય. અને એને તમારા કીધા કરે ને એને એટલો ઉત્સાહ હોય, ઉમંગ હોય કે જેમ હું નિર્વાસનિક થયો છું, જેમ મેં મારા શરીરથી અને મનથી મેં આ વ્યવહાર માત્રનો ત્યાગ કર્યો છે, અથવા તો વિષય સંબંધી સુખના મેં માત્રનો ત્યાગ કર્યો છે, અને ગ્રહસ્થ હોય તો એ હું વ્યવહાર કરું છું પણ ભગવાનની આજ્ઞામાં, શાસ્ત્ર મર્યાદામાં રહીને કરું છું, મારું કર્તવ્ય સમજીને કરું છું, મને એમાં બંધન નથી, એવું જેમ પોતાની સમજણને કેળવવા માટે કેટલો ઉત્સાહ અને ઉમંગ હતો, કેટલી એને ખટકો હતો, એવો ખટકો તમારા માટે એવી ચીવટ હોય, એને એવી ધગશ હોય કે જેવી પોતાને ચાળ, એટલે એટલી ઉત્સાહ ધગશ હોય કે જેને પોતાના ઘાટને ટાળેની ચાળ હોય તેવી, એવા આગળ પોતાને એવી બીજાને પણ, એટલે સાંભળો કહેનારના પણ એને ઘાટને, મનના સંકલ્પોને, વિકલ્પોને એ ટાળવાની ચાળ હોય એવાની આગળ કહેવો. એટલે અહીંયા મહારાજે બે પ્રકારના આપણને બતાવ્યા કે પહેલો ધર્મ મર્યાદામાં રહીને એ નિર્વાસનિક હોય, અને બીજું એને ઉત્સાહ, પોતે તો નિર્વાસનિક જેવા ઉત્સાહથી થયો છે, જેવો ખટકો રાખીને થયો છે એવો ખટકો રાખી કહેનારને પણ એ વાતને સમજાવીને એને વારંવાર સમજાવીને ખાતા પીતા ઉઠતા બેઠતા સર્વક્રિયાની અંદર એને ટકોર કરીને એનો ઘાટ ટાળે છૂટકો કરે એવો જેને ઉત્સાહ હોય એવી જેને ચાળ હોય મહારાજ કે એની આગળ કહેવો અને જેની આગળ ઘાટ કહીએ ને તે એવી રીતે વાત ન કરે તો વાત ન કરે અને પોતા પોતે આળસુ હોય તો શું સમાસ થાય મહારાજ કે તમે કોઈની આગળ વાત કરી છે તો એ પહેલા તો પહેલો ગુણ જ નથી નિર્વાસનિક જ નથી દેહથી પણ ત્યાગ કર્યો નથી દેહથી વ્યવહાર બધા પ્રકારના કરતો હોય અને મનમાં એ સંકલ્પ થતા હોય ભલે બોલે નહીં મને આમાં આસક્તિ છે એવું એ બોલે નહીં કોઈ પણ વ્યક્તિ પોતાનો દોષ નથી સ્વીકારવાતા એક સહજ પ્રકૃતિ છે એટલે કોઈ એમ ન સ્વીકારે કે ભાઈ મને આ વિષયની વાસના છે મને આ વિષયની અંદર ઘાટ થાય છે મને સંકલ્પ થાય છે એવું ન સ્વીકારે મનથી તો કે હું નથી પણ એનો પ્રવૃત્તિ બતાવે કે જો એને મનથી સંકલ્પ નથી તો એ પ્રવૃત્ત શા માટે છે એનો અર્થ કે એના મનની અંદર પણ સંકલ્પ થાય છે એટલે એવા ત્યાગાશ્રમમાં રહેલા જે ત્યાગીઓ છે એને દેહે કરીને પણ ત્યાગ કર્યો હોય અને મને કરીને ત્યાગ કર્યો હોય ત્યારે એ શ્રેષ્ઠ ગણાય અને ગૃહસ્થ હોય એ વ્યવહાર માર્ગની અંદર ભલે પ્રવૃત્ત હોય પણ મનથી તો એને પણ નિર્વાસનિક રહેવું પડે એટલે એવા જે વ્યક્તિ હોય અને એમાં પણ મહારાજે કીધું કે કેવળ એટલું ગુણ રાખવાથી તમારો સંકલ્પ પૂર્ણ નહીં થાય તમને ફળની પ્રાપ્તિ નહીં થાય તમારા ઘાટ નહીં ટળે એ ક્યારે ટળે કે તમે જ્યારે એવા વ્યક્તિની આગળ તમારી રજૂઆત કરો અને એને પોતાને પણ એટલો ઉત્સાહ છે કે જેવો મારો હું નિર્વાસનિક થયો છું જેવો મારો મેં ઘાટ ટાળ્યો છે મારા સંકલ્પોને મેં ક્ષમાવ્યા છે એવી રીતે સમજણે કરીને જ્ઞાને કરીને આના પણ સાંભળે કેનારના પણ સંકલ્પ ટળે એના જે મનની અંદર થતા ઘાટ છે ટળે એવું એને ઉત્સાહ ઉમંગ અને ખટકો રાખીને એ કાર્ય કરે કેતા કરે તો એની આગળ વાત કે જો એવું ન કરે અને આળસ રાખે આળસુ હોય આળસુ એટલે કહેવામાં આળસ કરે ભાઈ હું મારું કરી લઉં બીજાનું ક્યાં મારે માથાકૂટ કરવી એમ કરીને બીજાને જો એ ખટકો રાખીને ન કહે એમાં આળસ કરે અને પોતે પણ આચરણમાં આળસ કરે પણ પોતે આળસુ હોય એટલે પોતે પણ એ ખટકો રાખી શક્યો નથી અને ખટકો નથી રાખ્યો એટલે પોતાની અંદર પણ વિષય વાસનાની આસક્તિ મનમાંથી પણ ટળી નથી વ્યવહારમાંથી પણ ટળી નથી કે વ્યવહારમાં છે પણ મનથી ટળી નથી એટલે બંનેની અંદર મહારાજે સમજાવે છે કે પોતે આળસુ હોય તો શો સમાસ થાય તો તમને શો લાભ થાય માટે આપણે જે ઘાટ કહેવા પોતાના ઘાટના નિવૃત્તિ માટે નિર્વાસનિક થવા માટે હો એની આગળ જયારે ઘાટ કહીએ ત્યારે આપણે આવા વ્યક્તિને આપણે પસંદ કરીને એની આગળ વાત કરીએ તો આપણામાં એવા ગુણ દ્રઢ થાય માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીએ તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા મહારાજ કે આવી રીતે પહેલા તો પોતે આત્મચિંતન કરીને જો ટાળી શકે તો ઠીક છે પણ ન ટળે તો આવા વ્યક્તિ જે હોય આવા સમર્થ વ્યક્તિ જે હોય ભગવાનના એકાંતિક ભક્તો હોય મુક્ત હોય સંતો હોય કેવા કે જેને ઉપર લક્ષણ બતાવ્યા મહારાજ કે જેને દેહે કરીને પણ વ્યવહાર માત્રનો વિષય માત્રનો સુખ માત્રનો ત્યાગ કર્યો છે દેહે કરીને પણ ભગવાનના સિવાય બીજા કોઈ કાર્યમાં પ્રવૃત્ત નથી એવા ત્યાગાશ્રમમાં રહેલા જીવ અને ગૃહસ્થાશ્રમમાં રહેતા હોય ત્યારે ઘણા મનમાં એવો સંકલ્પ થાય કે ત્યાગી છે તો સમાજની સેવા કરે તો એમાં શું વાંધો છે પણ તો એના માટે ગૃહસ્થાશ્રમ છે કારણ કે શાસ્ત્ર વચનમાં રહીને ભગવાનના વચનમાં રહીને વ્યવહાર કાર્ય કરવાની છુટ્ટી ગૃહસ્થાશ્રમમાં મળેલી છે એટલે ગૃહસ્થ થઈને ભગવાનનું ભજન પણ કરી શકે છે અને વ્યવહાર પણ કરી શકે છે ભગવાનના શાસ્ત્ર મર્યાદામાં રહીને તો એના માટે ત્યાગાશ્રમ નથી ત્યાગાશ્રમ કોણા માટે છે કેવળ ભગવાનની ભક્તિ ભગવાનની ઉપાસના અને ભગવાનના ગુણાનુવાદ દર્શન કીર્તન ભજન એને માટે જે કાર્ય કરતા હોય વિષયના સંબંધી તમામ વ્યવહાર માત્રની અંદરથી એ પોતે નિવૃત્ત રહ્યા હોય એના માટે ત્યાગાશ્રમ છે તો ત્યાગાશ્રમની અંદર રહેલો ત્યાગી હોય અને દેહે કરીને નિવૃત્ત હોય અને મને કરીને પણ ત્યાગી હોય ત્યારે એવો શ્રેષ્ઠ ત્યાગી હોય અને સાથે સાથે જે ખટકો રાખીને એને પોતાને નિર્વાસનિક કર્યા છે એ ખટકો રાખીને તમને પણ એવો ઉપદેશ કરે કહેનારને પણ તો એ એનો તેમનો એનો સમાસ થાય અને એ કહેનારના પણ વાસના અને વિષયના આસક્તિ ટળી શકે ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થ વ્યવહારમાં હોય પણ મનથી નિર્વાસનિક હોય એવા ગ્રહસ્થ હોય અને એ ખટકો રાખીને જેવી એની પ્રવૃત્તિ એને કરી છે એને મનની સ્થિતિ એને ઉત્પન્ન કરી છે ખટકો રાખીને ચીવટ રાખીને એવી ચીવટથી તમને ઉપદેશ કરીને તમને જયારે વાત કરે ત્યારે તમારા પણ વિષયના આસક્તિ અને ઘાટો સંકલ્પોને એ ટાળે ત્યારે મહારાજ કે એનો સમાસ થાય પણ એવા આળસુ હોય જે પોતે જ ન વર્તતા હોય એની આગળ તો કહેવા નહીં અને એવી રીતે જયારે વાત કરીને પોતાના મનના જે ઘાટો હોય ઘાટ એટલે સંકલ્પો વાલા ભક્તો વિષય વસ્તુ આસક્તિના વિષયના તમામ સંકલ્પો વ્યવહારના તમામ સંકલ્પો જગત સંબંધી તમામ સંકલ્પો એને ટાળીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા મહારાજે અહીં આગળ બહુ સુંદર વાત કરી કેવળ આ શબ્દ એક એક શબ્દ વચનામૃતની અંદર જે લખ્યો છે એનું યથાર્થ સમજણ પણ છે, મર્યાદા પણ છે અને એનો એની મહિમા પણ એટલો છે. મહારાજે અહીંયા આગળ કેવળ શબ્દ રાખ્યો, મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા, એટલે મનને ભગવાનમાં પોરવી રાખવું અને ભગવાન સંબંધી, ભગવાનને રાજી કરવા સંબંધી, ભગવાનના દર્શન ભક્તિ સંબંધી, ભગવાનની સેવા સંબંધી જે પણ ઘાટ કરવા તે ભગવાન સંબંધી ઘાટ કર્યા કરવા ને જગતના સુખથી નિર્વાસનિક રહેવું, જગતના સુખનો યોગ થાય તો પણ એનું સમજણે કરીને, બુદ્ધિએ કરીને, મને કરીને આપણે એમાં બંધાવવું નહીં, એમાંથી નિર્વાસનિક રહેવું. એટલે મહારાજ અહીંયા લખે છે કે ભગવાનના કેવળ ઘાટ કર્યા કરવા. અને આગળ મહારાજ એક વાત બહુ સુંદર સમજાવી, જેમ મેં કીધું ને મનને ભગવાનના ચરિત્રોમાં ગૂંચવી રાખવું એ ક્યારે થાય, ભગવાનના ચરિત્રો સંબંધી આપણને યોગ રહે ત્યારે આપણને એ પ્રાપ્તિ થાય છે. એ રીતે અહીંયા આગળ મહારાજે સુંદર વાત આપણને સમજાવી, ત્યાગી અને ગ્રહસ્થએ નિર્વાસની કેમ રહેવું એની. અને મહારાજે આગળ સુંદર એક વાત સમજાવી મહારાજ કે અને એકાદશીનો ઉપવાસ કરવો તેનું લક્ષણ શું છે. કારણ કે આગળ મહારાજે આપણને દ્રષ્ટાંત આપ્યું કે માત્ર ભૂખ્યા રહેવાથી, દેહ દમન કરવાથી તમે ઇન્દ્રિયોને કંટ્રોલ કરશો અને ઇન્દ્રિય મનને તમને મનને નિવૃત્ત કરાવશે, પણ એ નિવૃત્તિ કાયમ રહેવાની નથી. કારણ કે જ્યાં સુધી મનમાંથી નિર્વાસનિક પણ નથી થયું ત્યાંથી માત્ર દેહ દમન કરીને તમે નિર્વાસનિક દેખાઈ શકશો પણ નિવૃત્ત નહીં થઈ શકો, નિર્વાસનિક નહીં થઈ શકો. તમને શરીરથી તમે દુર્બળ દેખાશો, શરીર દુર્બળ હશે ત્યાં સુધી મન પણ પાછું પડશે, પણ એ મનને જેમ જયારે શરીરને પોષણ મળશે, યોગ થશે વિષયનો અથવા તો એ ભોગનો, તો વળી પાછું એ વેગથી એની અંદર તણાશે અને જયારે એ વેગથી એ વિષયની અંદર તણાશે ત્યારે ભેગું મન પણ તણાશે, કારણ કે મનથી નિર્વાસની પણું નથી. અને એટલે મહારાજ કે એકાદશીનો ઉપવાસ કરવો તેનું લક્ષણ શું છે, તો 10 ઇન્દ્રિયો અને 11મું મન તેને પોતપોતાના વિષયમાંથી કાઢીને, પોતપોતાના વિષય એટલે જે પંચ કર્મેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, એ દરેક ઇન્દ્રિયોના પોતાના વિષય છે. આંખનો વિષય છે જોવું, કાનનો વિષય છે સાંભળવું, મોઢાનો વિષય છે બોલવું અથવા સ્વાદ લેવો, એમ દરેક ઇન્દ્રિયોના પોતપોતાના વિષય છે. તો એ પોતપોતાના વિષયમાંથી, પણ કયા વિષયમાંથી, જગત સંબંધી વિષયમાંથી, વ્યવહાર સંબંધી વિષયમાંથી, જે જગત સંબંધી વિષય છે તેમાંથી કાઢીને, નિવૃત્તિ કરીને અને ભગવાનમાં જોડો. એક વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી છે. મહારાજ કહે કે આપણું શરીર છે, ઇન્દ્રિયો છે ને, વિષયના ભોગ વગર એને પોષણ નથી, એટલે વિષય તો ભોગવવા જ પડે છે, પણ કેવા પ્રકારના વિષય ભોગવો ને એ વિવેક છે, એ વિવેક છે. આપણે વિષય વગર, ઇન્દ્રિયો વિષયને ભોગવ્યા વગર નથી રહી શકતી, આંખ છે તો જોયા વગર નહીં રહી શકે, પણ શું જોવું ને એ મહત્વનું છે. તમે જગત સંબંધી દ્રષ્ટિએ અથવા તો જે નહીં જોવાની વસ્તુઓને જોઈને તમારો વિષયને, આંખોને પોષણ આપો છો કે ભગવાનના દર્શન કરીને જે સાત્વિક વસ્તુ છે, સારી વસ્તુ છે એને જોઈ છો, એ તમારો વિવેક તમને કામ કરે છે. એટલે અહીંયા આગળ મહારાજ કહે છે કે જે 10 ઇન્દ્રિયો, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને મન, એ 11ને પોતપોતાના વિષયમાંથી કાઢીને, જે પોતપોતાના જે જગત સંબંધી વિષયો છે એમાંથી કાઢીને ભગવાનમાં જોડવા, એટલે ભગવાન સંબંધી વિષયની અંદર આપણે પૂરવવા. આંખે કરીને જોવું છે પણ જગતના એલફેલ નથી જોવા, અમારે આંખે કરીને ભગવાનના દર્શન કરવા છે, એ ભગવાનમાં જોડ્યું કહેવાય. એ ઇન્દ્રિયોને જગતમાંથી કાઢી અને ક્યાં પૂરવી, ભગવાનના સ્વરૂપની અંદર. ત્યારે મહારાજ એ કહે છે કે ભગવાનમાં જોડવા તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. ત્યારે એમ મહારાજ કે તો એકાદશીનું વ્રત કર્યું કહેવાય. અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું, બહુ સુંદર વાત મહારાજે કરી કે એકાદશીનું આપણે તો 15 દિવસ એક વખત એકાદશી કરતા હોઈએ છીએ અને એ એકાદશીના વ્રતની અંદર પણ દિવસમાં અનેક પ્રકારના ઘાટ સંકલ્પો, વ્યવહાર વિષય સંબંધી, પરિવાર સંબંધી, બીજા બધા ઘણા બધા આપણને કરતા હોઈએ છીએ, મનથી નિર્વાસની પણું નથી એટલા માટે. પણ મહારાજ કહે છે કે એકાદશીનું વ્રત, અહીંયા એકાદશીનું માત્ર કર્યું છે એવું ને, આ દ્રષ્ટાંતના રૂપમાં આપ્યું છે, કારણ કે એકાદશીના દિવસનો હેતુ જે છે કે એક દિવસ આપણે પોતાના વ્યવહાર, જગતના વિષયો કે એમાંથી મનની વૃત્તિઓને પાછી વાળી ભગવાનમાં જોડીએ અને ભગવાનમાં ધ્યાન કરીને જે કરીએ ને એને વ્રત કીધું, એને એકાદશી કીધું. જ્યાં સુધી એ નથી ત્યાં સુધી મહારાજ કહે તો ઢોર લાંગણ કહેવાય, એટલે માત્ર મજૂરી કહેવાય, એમાં કંઈ વળે નહીં, વળે નહીં અથવા તો એનું જે યથાર્થ ફળ જોઈએ ન મળે. કદાચ બીજ બળ બને ને તો તમને બીજી વખત યોગ મળે, પણ એ સાર્થક ક્યારે થાય, કે જ્યારે તમે ભગવાનના સ્વરૂપની અંદર મનને પોરવી દો, ઇન્દ્રિયોને ભગવાનના સ્વરૂપને, વિષયના ઇન્દ્રિયો છે એનો વિષય કયો બને, ભગવત સંબંધી જે કાર્ય હોય એને પોતાનો વિષય બનાવે, જગત સંબંધી કાર્યને વિષયમાંથી મનની વૃત્તિને, ઇન્દ્રિયોને પાછી વાળી લે અને ભગવાનની અંદર જોડે, ત્યારે એને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. અને એવું વ્રત તો ભગવાનના ભક્તે નિરંતર કરવું, એનો અર્થ એ નહીં નિરંતર કરવું, અંતર વગર કરવું, એટલે રોજ એ કરવું. આપણે તો એકાદશી ટુ એકાદશી આપણે કરતા હોઈએ છીએ, કે આ એકાદશી કઈ નવ 15 દિવસે ભગવાનનું ભજન કરવું. અહીંયા મહારાજ એવો શબ્દ નથી વાપર્યો, મહારાજ કે એવું વ્રત તો ભગવાનના ભક્તને, જેને ભગવાનને રાજી કરવા છે એવા ભગવાનના ભક્તે નિરંતર કરવું. એટલે એકાદશીની રાહ ન જોવી, રોજ આપણે આપણી મનની વૃત્તિઓને જગત સંબંધી વિષયોમાંથી, આપણી ઇન્દ્રિયોને મનને પાછી વાળીને ભગવાનમાં જોડવાનું કાર્ય કરતું રહેવું, નિરંતર અંતર વગર, એટલે સતત સતત તેલ ધારવત આપણે કરતું રહેવાનું છે. એટલે એ જે ભક્તનું લક્ષણ છે એ અહીંયા મહારાજે બતાવ્યું કે આવી રીતે પ્રયોગ કરશો ત્યારે મન કંઈક ઠેકાણે રહેશે, નહીં તો મન ઠેકાણે રહેશે નહીં, નિર્વાસનિક થવાશે નહીં. અને જગત સંબંધી વાસના રહી તો ઉપર મહારાજે ભરતજીનું આખ્યાન આપણને સમજાવ્યું કે કોઈ પણ પ્રકારે શુદ્ધ ભાવે અશુદ્ધ ભાવે, સારા વિચારથી ખરાબ વિચારથી, પણ જો જગત યાદ આવ્યું તો નિશ્ચય વિઘ્ન થશે થશે ને થશે. એટલે મનને કેટલું દ્રઢ કરવું પડે કે આપણને જગત સંબંધી સંકલ્પ ન થાય. ત્યારે મહારાજે કીધું કે આ રીતે પોતાના વિચારે કરીને આપણે મનને નિર્વાસનિક કરીએ, અને ત્યાગી હોય તો દેહે કરીને પણ નિર્વાસનિક થાય અને મને કરીને થાય, ગ્રહસ્થ હોય તો વ્યવહારમાં પ્રવૃત્ત રહે પણ છતાંય મને કરીને નિર્વાસનિક રહે, અને ઘાટ ટાળી નાખે અને ભગવાનના ઘાટ કર્યા કરવા, કાયમ માટે કર્યા કરે. એવી રીતે જે પોતાના ઇન્દ્રિયો અને મનને ભગવાનમાં પૂરવે ત્યારે એ વ્રતનું ફળ આપે છે. એકાદશી તો કરવું જ, પણ એકાદશી સિવાયના દિવસોની અંદર પણ એ પ્રવૃત્તિ અવશ્ય કરવી, નિરંતર કરવી, સતત કરવી. અને એવી રીતે જેનું મન નિર્વાસ્તિક ન હોય તેને દેહે કરીને તો વ્રત તપ કરે તો પણ તેનું અતિશય સારું થતું નથી. અહીંયા જે મેં વાત કરી કે એનું અતિશય સારું થતું નથી એટલે યથાર્થ ફળ નથી મળતું. સારું થશે, તમે ઉપવાસ કર્યો છે પણ મન નિર્વાસિત નથી, તો તમને યથકિંચિત થોડું ઘણું ફળ મળશે. અને એ ફળ કેવું મળશે? મેં કીધું તમને યોગ મળે, ફરી ભગવાન આવો અવકાશ આપે. પણ મોક્ષની જે પ્રાપ્તિ, ભગવાનની પ્રસન્નતાની પ્રાપ્તિ તો ક્યારે થાય? મહારાજ કે એવી રીતે નિર્વાસનિક મન કરીને, દેહે કરીને પણ મને કરીને પણ, અને ગ્રહસ્થ હોય તો વ્યવહારમાં રહ્યા થકા પણ નિર્વાસનિક રહીને, માત્ર ધર્મ મર્યાદામાં રહીને, શાસ્ત્ર મર્યાદામાં, ભગવાનના વચન, એવો શબ્દ મહારાજે વાપર્યો કે ભગવાનના વચને કરીને કરે, એટલે વચનની અંદર રહીને જે મર્યાદામાં રહીને કાર્ય કરે એવી રીતે કરતા હોય તો એનું મન નિર્વાસનિક રહે અને એનું અતિશય સારું થાય. પણ જેનું એવું નિર્વાસનિક ન હોય તેને દેહે કરીને તો વ્રત તપ કરે તો પણ, એ વ્રત તપ કરે છે તો પણ એનું અતિશય સારું થતું નથી. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તેને પોતપોતાના ધર્મમાં રહીને, તે ભગવાનનું મહાત્મ સમજીને પોતપોતાના મનને નિર્વાસની કરવા નિત્ય અભ્યાસ રાખવો. મહારાજે બહુ સુંદર ઉપદેશ કર્યો કે એ રીતે જે ભગવાનના ભક્ત હોય, જેને ભક્તપણાનું બિરુદ પ્રાપ્ત છે અથવા તો મેળવવું છે, જેને ભક્ત થવું છે, એવા જે ભગવાનના ભક્ત હોય, ત્યાગાશ્રમમાં પણ હોય અને ગૃહસ્થાશ્રમમાં પણ હોય, બધા ભક્ત છે, પણ જે પણ ભગવાનના ભક્ત હોય એને પોતપોતાના ધર્મમાં રહીને, પોતપોતાના ધર્મ, પહેલું લક્ષણ ધર્મ કયો? ત્યાગાશ્રમનો ધર્મ. દેહે કરીને પણ નિર્વાસની ત્યાગ કરવો છે અને મને કરીને પણ ત્યાગ કરવો છે, ત્યાગાશ્રમનો ધર્મ છે. દેહે કરીને પણ વ્યવહાર માર્ગનું માંથી મુક્ત રહેવું છે અને મને કરીને પણ મુક્ત રહેવું છે, એવા વિષય વ્યવહારમાંથી નિવૃત્તિ, એ ત્યાગાશ્રમનો ધર્મ છે. ગૃહસ્થાશ્રમનો ધર્મ છે કે વ્યવહાર કરવાનો છે પણ ભગવાનની આજ્ઞામાં, વચનમાં રહીને, શાસ્ત્રની મર્યાદામાં રહીને કરવાનો છે અને મનથી નિર્વાસનિક રહેવાનું છે, એ ગૃહસ્થાશ્રમનો ધર્મ છે. એટલે અહીંયા મહારાજે લખ્યું પોતપોતાના ધર્મમાં રહીને અને ભગવાનનું મહાત્મ સમજીને, અને ભગવાનનું મહાત્મ તો બંને સમજવું પડશે, ભગવાનને કરતા કરતા જાણવા પડશે, ભગવાનને સર્વ કર્મના ફળના પ્રદાતા સમજવા પડશે, ભગવાનની નિયંતા સમજવા પડશે, ભગવાનને શરણે રહેવું પડશે, એવું ભગવાનનું મહાત્મ સમજીને પોતપોતાના મનને નિર્વાસની કરવા, પોતાના મનને નિર્વાસની કરવા માટે ભગવાન સિવાયના તમામ જે ઘાટ થતા હોય, સંકલ્પ થતા હોય કે મન આપણું આકર્ષાતું હોય ભગવાનના સિવાય કોઈ પણ પદાર્થની અંદર, કોઈ પણ વિષયની અંદર આકર્ષાતું હોય તો એમાંથી એને પાછું વાળવું. ઇન્દ્રિયો આપણી ભગવાનના સિવાયના કોઈ પણ વિષયની અંદર પ્રવૃત્ત થતી હોય તો એમાંથી મનને અને ઇન્દ્રિયોને પાછી વાળીને ક્યાં જોડવી? જે એકાદશીના વ્રતનું મહારાજે દ્રષ્ટાંત દીધું કે ભગવાનમાં જોડવી, ભગવાનમાં પૂરવવી, એવું નિરંતર કરતું રહેવું. એવું મહારાજ કહે છે કે એવી રીતે નિર્વાસનિક, મનને નિર્વાસનિક કરવાનો નિત્ય અભ્યાસ રાખવો, એનો અભ્યાસ રાખો. શીખવું એટલું જ નહીં પણ એનો નિત્ય અભ્યાસ રાખો. એક વખત કર્યું એટલે બીજી વખત નહીં કરવું એવું નથી, એને નિરંતર કરતું રહેવું. એ જ્યારે જ્યારે મન આપણું ચંચળ છે એટલે ગમે ત્યારે આપણું મન બહેકી ન જાય એનો ખટકો રાખો. એટલે ઉપર મહારાજે કીધું ચાળ, એ શબ્દ વાપરો, કે જેમ પોતે નિર્વાસનિક નવાનો ચાળ છે એમ કહેનારને પણ નિર્વાસની કરવાનો ચાળ હોય, એમ આપણે પણ ચાળ રાખવો, અને ન કરે તો કેવો કહેવાય? આળસુ કહેવાય. મહારાજે શબ્દ વાપર્યો આળસુ હોય એનાથી સમાસ થાય નહીં, એ પોતાનું પણ ન ટળે અને કહેનારનું પણ ન ટળે. એ રીતે દરેક ભક્તે ભગવાનના જે ભક્ત છે તેને પોતપોતાના ધર્મમાં રહેવું, ભગવાનનું મહાત્મ સમજવું અને મને કરીને નિર્વાસની કરવાનો નિત્ય અભ્યાસ રાખવો, એમ વાત મહારાજે કરી. અને પછી મહારાજ આગળ સુંદર વાત સમજાવી અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી છે. સાચો ત્યાગી કેને કહીએ? તો જે પદાર્થનો ત્યાગ કર્યો તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય. જે ઉપર મહારાજે વાત સમજાવી, દેહ કરીને ત્યાગ કર્યો, અહીંયા મહારાજ ત્યાગીની વ્યાખ્યા સમજાવે છે અને આ વ્યાખ્યા ખરેખર સમજવા જેવી છે. કારણ કે કળિયુગની અંદર આપણે જ્યારે માત્ર વેશભૂષાને જ સાધુ કે ગ્રહસ્થ એના ભેદ માટે આપણે જોતા હોઈએ છીએ, અહીંયા મહારાજ એના ગુણને બતાવે છે. વેશભૂષા તો બાહ્ય ચિહ્ન છે, એટલે માત્ર વેશભૂષાનો મહત્વ છે, વેશભૂષા ન હોવી જોઈએ એવો કહેવાનો ભાવ નથી, પણ માત્ર વેશભૂષાથી જ સાધુ થવાય છે કે સાધુ રહેવાય છે એ વસ્તુ અહીંયા શ્રીજી મહારાજ પ્રતિપાદન કરતા નથી. મહારાજ એમ કહે છે અને વળી શ્રીજી મહારાજે બીજી વાત કરી છે, સાચો ત્યાગી કહીને કહીએ. જે સાચો ત્યાગી કહીને કહીએ તો જે પદાર્થનો ત્યાગ કર્યો છે, જે ઉપર મહારાજે વાત કરી, દેહે કરીને ત્યાગ કર્યો છે, શરીરે કરીને ત્યાગ કર્યો છે અને મને કરીને પણ ત્યાગ કર્યો છે, એવો જે પદાર્થનો ત્યાગ કર્યો છે તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય. મહારાજ કે એક વખત જેનો ત્યાગ કર્યો, ઘર બાર સંસાર પરિવાર, પછી પોતાના વખાણ કરવા માટે પણ પોતે વખાણ કરતા હોય છે કે અમે આ છોડી દીધું. તો એ છોડ્યું એ શું છોડ્યું? તમને યાદ કેમ આવ્યું કે તમે છોડ્યું? તમે ઘણી વખત સભામાં સાંભળતા હશો, ઘણા કહેતા હશે અમે ઘર બાર મૂકી દીધા. તો ઘર બાર યાદ કેમ આવ્યું કે મૂકી દીધા? તમે મૂકી દીધા એવું જો તમને યાદ છે એનો મતલબ કે ઘર બાર યાદ છે, તો જ તમને સંકલ્પ થાય ને કે ભાઈ અમે ઘર બાર મૂક્યા, મા બાપ મૂક્યા, પરિવાર મૂક્યા, અમે આ સુખ મૂક્યું, અમે સાહેબી મૂકી ઘણા. અને પોતે ન કરતા હોય, બીજાની પાસે કરાવતા હોય, એટલે એના જે જોડે રહેનારા હોય ને એ વાત કરે કે જો આ સ્વામીનો અથવા તો આ ત્યાગીનો કેટલો મોટો વૈરાગ છે, આટલું એમની પાસે સંપત્તિ હતી એ છોડીને આવ્યા છે, આટલું ખેતર હતું એ છોડીને આવ્યા છે, તો એ તમને યાદ કેમ આવે છે? યાદ આવે છે એનો મતલબ કે મનથી નિર્વાસનિક નથી અને દેહથી પણ છૂટ્યું નથી, પરિવર્તન કર્યું છે સ્થાનનું, એક જગ્યાએ કરવાનું બંધ કરીને બીજી જગ્યાએ ચાલુ કર્યું છે, બાકી મનથી નિર્વાસનિક નથી, એ સાચા ત્યાગી નથી. શ્રીજી મહારાજના શબ્દો, વચનામૃતના શબ્દો વાળા ભક્તો. અને શ્રીજી મહારાજે બીજી વાત કરી, જે સાચા ત્યાગી કેને કહીએ? તો જે પદાર્થનો ત્યાગ કર્યો હોય, એટલે કે જે વિષય, જે વસ્તુ, જે વ્યવહાર વગેરે જેનો ત્યાગ કર્યો હોય તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય, સંકલ્પ ન થાય, એની યાદ પણ ના આવે, એ વિસરી જાય, એટલે પછી એની માટે જેમ વિષ્ઠાનો ત્યાગ કર્યો છે તો તેને પાછો સંકલ્પ થતો નથી, તેમ સંકલ્પ ન થાય. મહારાજે કેવી સુંદર વાત અહીંયા સમજાવી. મહારાજ કે જેવી વિષ્ઠા એના માટે છે, વિષ્ઠાને એક વખત ત્યાગ કર્યા પછી આપણને એનો સંકલ્પ થતો નથી કે આ ગઈકાલે મોહન થાળ ખાધો હતો, દૂધપાક ખાધો હતો, એ વિષ્ઠા થઈ ગઈ અને પછી આપણે એને માટે વિચારતા પણ નથી, એ આપણને યાદ પણ આવતું નથી અને એની અંદર આપણે મન પણ પોરવાતું નથી કે એમાં ખેંચાતું નથી. તો એ રીતે જે જગત સંબંધી વિષય, સંબંધ, પદાર્થ, જે મોટા જે પણ માન મર્તબો બધું જ, જેનો જેનો સંપત્તિ ધન બધું જ એની અંદર સમાવેશ થઈ જાય, જે પદાર્થ, અહીંયા મહારાજે એટલા માટે એક શબ્દ વાપર્યો, જે પદાર્થ એટલે જે વિષય વસ્તુ, જેનો ત્યાગ કર્યો હોય તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય. મેં એનો ત્યાગ કર્યો છે એવો સંકલ્પ પણ ન થાય. એ વાત બહુ સુંદર વચનામૃતની અંદર અહીંયા આગળ આવશે, હું તમને સમજાવીશ કે મહારાજે આ સંદર્ભની અંદર જ આ વાત કરી છે કે જેના કરીને, જે વૈરાગ્ય કરીને તમને આ વસ્તુ વિષય વસ્તુનો કે તમે જે પણ પરિવારનો કે જે પણ તમારી સંપત્તિનો ત્યાગ કર્યો છે એનો સંકલ્પ પણ ન થાય. અને ત્યાં શુકજી પ્રત્યે નારદજીએ કહેલો શ્લોક, અહીંયા આગળ મહારાજે બહુ સુંદર અહીંયા દ્રષ્ટાંત આપીને આ વાતને સ્પષ્ટ કરી કે મહારાજે કીધું ત્યજ્ય ધર્મમ ધર્મમ ચ, એ શ્લોક આ સાંખ્યોપનિષદનો અધ્યાય બીજાનો 17મો શ્લોક, અહીંયા મહારાજે કીધું ત્યજ્ય ધર્મમ ધર્મમ ચ ઉભે ત્યાં નૃતે ત્યજ, ઉભે ત્યાં નૃતે ત્યક્તવા યેન ત્યજસી ત્યજસ. મહારાજે બહુ સુંદર અહીંયા આગળ વાત કરી અને એ શ્લોકનું હાર્દ અહીંયા સમજાવે છે કે એક આત્મા બીજા વિના બીજા જે જે પદાર્થ તેનો ત્યાગ કરીને કેવળ આપણે આત્માપણે વર્તવું અને ભગવાનની ઉપાસના કરવી. અહીંયા બહુ ત્યજ્યમ ધર્મમ ધર્મમ છે એવો શબ્દ વાપર્યો, એટલે ઘણાને એવું થાય કે ધર્મનો ત્યાગ કરવો એવા એનો અર્થ કરનારા હોય છે, પણ અહીંયા મહારાજે બહુ સુંદર એની વ્યક્તિ એનો અર્થ સમજાવ્યો છે, હાર્દ સમજાવ્યો છે. પહેલા શ્લોકનો અર્થ સમજીએ તો અહીંયા ધર્મનો ત્યાગ કરવો નહીં, અહીંયા ધર્મનો ત્યાગ કરી દેવો એવો અર્થ નથી, ત્યાજ્ય ધર્મ અધર્મ, ધર્મ અધર્મનો ત્યાગ કરવો, એવો અહીંયા શબ્દમાં શ્લોકમાં લખાણો, પણ એનો અર્થ, એનો ભાવાર્થ જો સમજીએ તો અહીંયા આગળ એવો અર્થ થાય છે, ધર્મનો ત્યાગ કરવો એવો અર્થ નથી થતો, અપિતુ ભગવાનમાં ધ્યાન ભક્તિ આશ્રયમાં જે અંતરાય રૂપ પોતાનું જ્ઞાન વૈરાગ્યના રૂપી જે સંકલ્પો થાય છે એવા સંકલ્પોનો ત્યાગ કરવો અહીંયા એવો થયા છે. ત્યાજ્યમ ધર્મમાં ધર્મમ છે, એટલે ધર્મરૂપી આચરણનો જે અહંકાર, ધર્મ આચરણનો જે સંકલ્પો કે મારે આમ જ કરવું છે, એ શેમાં વિઘ્ન બનતું હોય, ભગવાન સંબંધી જે ધ્યાન, ભગવાનના ભગવાનની આજ્ઞા પાલન, ભગવાનનો આશ્રયપણું, ભગવાનની ભક્તિ, એમાં જે વિઘ્નરૂપ બનતા હોય એવા જે ધર્મ છે, એવા ધર્મ અધર્મનો તો ત્યાગ કરવો સહજ છે, અધર્મનો ત્યાગ સર્વદા કરવો, પણ એવા ધર્મનો પણ નારાજ કે જે વિઘ્ન બનતા હોય એનો પણ વિચાર કરીને એનો ત્યાગ કરવો. એટલે સંતોએ એ તમામ પ્રકારના ધર્મ અધર્મ અને સત્ય અસત્ય વગેરેનો ત્યાગ કરવો જોઈએ. સત્ય અસત્ય, અસત્યનો તો ત્યાગ કરવાનો છે, પણ જે સત્ય તમને ધર્મ માર્ગમાં વિક્ષેપ કરતા છે, તમને ભગવાનમાં નિર્વાસનિક બનીને ભગવાનના સ્વરૂપની અંદર પોરવા માટે જે વિઘ્ન કરતા છે, એવા સત્યરૂપી જો કદાચ કોઈ આવરણ હોય તો એનો પણ અહીંયા આગળ ત્યાગ કરવો, એવો અહીંયા અર્થ મહારાજ કીધો. એટલે મહારાજ એનો હાર્દ સમજાવ્યો છે કે તેના સંકલ્પ જેવા જે વિઘ્ન કરતા હોય તેવા તેવા ધર્મ અધર્મ સત્ય અસત્યનો તો ત્યાગ કરવો, અને જે સંકલ્પે કરીને તે ત્યાગ કર્યો છે એ સંકલ્પને પણ છોડી દેવા. મહારાજ કે જે સંકલ્પનો માટે, એટલે મેં તમને દ્રષ્ટાંત આગળ સમજાવ્યું ને કે તમે વૈરાગ્ય કરીને ઘરબાર છોડ્યું, પણ પછી એનું ગુમાન જે છે ને કે અમે ઘરબાર છોડ્યું છે, એ પણ બંધન કરતા છે, એ વૈરાગ્ય નથી, એ વૈરાગ્ય નથી. એ યાદ જ ન આવવું જોઈએ કે અમે ઘરબાર અમારું હતું કે કેમ, એવું પણ ખબર ન રહે ત્યારે એને કહેવાય કે આત્મ સ્વરૂપ થયા. એટલે અહીંયા મહારાજે બહુ સુંદર એનો હાર્દ સમજાવ્યો મહારાજ કે, અને એ શ્લોકનો હાર્દ એ છે જે એક આત્મા વિના બીજા જે જે પદાર્થ, એક આત્મા, પોતાના આત્મનિષ્ઠા, હું કોણ છું તો કે હું આત્મા છું, એવું જેને સમજણ કરીને જે જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્મપણે વર્તવું, કેવળ આત્મા, એટલે મારા આ સંબંધી હતાને મેં એનો ત્યાગ કર્યો, એ ગુમાન છે, અહંકાર છે, અને એ ત્યાગાશ્રમનો ગુણ નથી. મહારાજે બહુ સુંદર નિર્વાસનિક પણ દેહે કરીને અને મને કરીને નિર્વાસનિક પણ કેમ હોવું જોઈએ એ વિષય અહીંયા આગળ મહારાજ સમજાવે છે. મહારાજ કે કેવળ આત્મપણે વર્તવું, અને આત્મપણે વર્તીને કરવું શું તો કે ભગવાનની ઉપાસના કરવી, ભગવાનની ભક્તિ કરવી, પોતાને આત્મ સ્વરૂપ સમજીને ભગવાન પરાયણ રહેવું, ભગવાનના થઈને રહેવું, બીજા બધા વિચારો સંકલ્પો, પોતાની હોશિયારીઓ, પોતાનો વિદવત્તા, પોતાનું જ્ઞાન, એ તમામને ત્યાંથી નિવૃત્તિ કરવી. એટલે મહારાજે અહીંયા આગળ કીધું કે અહીંયા આગળ ત્યાજ્યમ ધર્મમાં ધર્મ, ધર્મરૂપી તમારું જ્ઞાન હોય પણ એ અહંકાર બનીને તમારા મોક્ષ માર્ગમાં હું જ્ઞાની છું અને હું ભગવાનના થવામાં તમને જો વિઘ્ન બનતું હોય તો એવા ધર્મનો પણ મહારાજ કે ત્યાગ કરો. એટલે આ શ્લોકનો જે ઉપનિષદનો શ્લોક છે અહીંયા મહારાજે ટાંક્યો અને એનો હાર્દ સમજાવ્યો કે પોતાને કેવળ આત્મા સમજે. એટલે આત્માના કોઈ સગા નથી, આપણે ઉપર વચનામૃતની અંદર જોઈ ગયા આગળ કે આત્માનો કોઈ સગા નથી, એટલે આત્માનો કોઈ સંબંધી નથી, એવી ભાવ રાખીને જો સંબંધી છે જ નહીં તો પછી એને ત્યાગ કર્યો કે રાખ્યા એનો કોઈ એને ફેર પડતો નથી. એ જ રીતે સંપત્તિ, પોતાની સંપત્તિ જે છોડી હોય એની માટે પણ, અથવા તો પોતાના સંકલ્પો હોય કે મારે આ કરવાનું હતું, ના આ કરતો તો હું ડોક્ટર હતો અને અમે આ ભણેલા હતા અને અમે આટલા વિદ્વાન હતા અને અમે આ કરતા હતા અને અમે બધું છોડીને આવ્યા, તો એ અહંકાર જે છે ને એ ત્યાગનો લક્ષણ નથી, એ અહંકારનું લક્ષણ છે. અને એટલા માટે મહારાજ કે સાચો ત્યાગી કોણે કહેવાય કે એક વખત ત્યાગ કરે, જેમ વિષ્ઠાનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે બધું વિષ્ઠા સમાન છે, એટલે વિષ્ઠાનો જેમ ત્યાગ કર્યો હોય અને પછી એનો કોઈ દિવસ સંકલ્પ ન થાય, એમ જે જે પદાર્થ, અહીંયા મહારાજે વાપર્યો શબ્દ જે જે પદાર્થ, જે જે વિષય વસ્તુનો તમે ત્યાગ કર્યો છે એનો સંકલ્પ પણ ન થવો જોઈએ, તમને પણ ન થવો જોઈએ, બીજા તમને કોઈને તૈયાર પણ ન કરવા કે જે તમારા વખાણ કરે કે આવા મોટા હતા ને આવું છોડીને આવ્યા છે, કારણ કે એ અંતે તમારી વૃત્તિ દેખાડે છે. એટલે અહીંયા આગળ મહારાજે ત્યાગીનું લક્ષણ અહીંયા બતાવ્યું કે તેવા કરીને અને જે સાધને કરીને અહંકાર, જે સાધને ની આસક્તિનો અહંકાર પણ છોડી દેવો, જે સાધને કરીને આ વિચાર ટાળ્યા હોય. અહીંયા લખ્યું છે ઉભે સત્યાનૃતે ત્યક્તવા યેન ત્યજ્યસી ત્યજ્યજ, જેના વતી તમે એ સંકલ્પનો ત્યાગ કર્યો છે એવાનો એ અહંકારનો પણ ત્યાગ કરી દેવો, એટલે એ એવા અહંકારને પણ ન રાખવું કે હું વૈરાગ્ય થઈ ગયું છે એવો અહંકાર પણ મહારાજ કે રાખવો નહીં. વૈરાગ્ય ગુણ સારો છે, પણ એ વૈરાગ્ય જો મોક્ષ માર્ગમાં તમને અહંકાર લાવી દે તો એ વૈરાગ્ય એ ત્યાગીનું લક્ષણ નથી. મહારાજ કે એનો પણ ત્યાગ કરવો, અને તેને પૂરો ત્યાગી કહીએ ત્યારે એ પૂરો ત્યાગી છે. ત્યારે મહારાજ કહે છે આવી સમજણ જેની હોય ત્યારે પૂરો ત્યાગી છે. અને હવે મહારાજ ગૃહસ્થનું પણ લક્ષણ સુંદર બતાવે છે. અને જે ગૃહસ્થ હરિભક્ત હોય તે તો એમ જેમ જનક રાજાએ કીધું કહ્યું છે, આ મારી મિથિલા નગરી બળે છે પણ તેમાં મારું કંઈ બળતું નથી. ત્યાં શ્લોક છે, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે કિંચન, એમ સમજે અને ગ્રહમાં રહેતો હોય તે ગૃહસ્થ હરિભક્ત ખરો. મહારાજ કે જો ગ્રહસ્થ હોય ત્યાગી માટે તો બહુ સુંદર મહારાજે વિશ્લેષણ આપણને સમજાવ્યું. હવે મહારાજ ગ્રહસ્થનું લક્ષણ બતાવે છે કે ગ્રહસ્થ કેવો હોય, તો કે ઘરમાં રહેતો હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય અને મનથી નિવૃત્ત હોય. કેવો નિવૃત્ત હોય, ઉપર પણ મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ જનક રાજાનું ઉપર મહારાજે દ્રષ્ટાંત દીધું, એ જનક રાજાનું અહીંયા મહારાજ ગુણ બતાવે છે કે જનક રાજાને આ પ્રસંગ ભાગવતજી આ બે બીજા શાસ્ત્રોની અંદર બહુ સુંદર રીતે વર્ણન કરેલો છે કે એક વખત કાશી નરેશ અને મિથિલાના વૈશાલીના નરેશે મિથિલા ઉપર આક્રમણ કર્યું અને મિથિલા નગરીનું ત્યાં ભૂમિનું ભૂગો એવું હતું કે ત્યાં બહુ મોટી ભારે ઇમારતો બનાવવી તે વખતે શક્ય નહીં હોય કે જે શાસ્ત્રની અંદર વર્ણન આવે છે. ત્યારે એને કાષ્ટની વધારે કલાકૃતિવાળા મકાનો ત્યાં મિથિલાની અંદર હતા અને જ્યારે આક્રમણ કર્યું ત્યારે એમને કીધું તમે અમારા સરેન્ડર થઈ જાઓ, નહીતર અમે તમારું આ મિથિલાને બાળી દઈશું. ત્યારે જનકરાજાએ શબ્દ કીધો છે, ત્યારે જનકરાજા યાજ્ઞવલ્ક્ય ઋષિની સાથે શાસ્ત્રાર્થની અંદર શાસ્ત્ર સમજવાની અંદર એ પોતે વ્યસ્ત હતા. એટલે સૈનિકે આવીને કીધું કે તમે આને મિથિલાને આ લોકો બાળી રહ્યા છે. ત્યારે જનક રાજાએ કીધું મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે કિંચન, કે માં મિથિલા બળે છે તો એ કાષ્ટનું બળે છે, એમાં મારું કંઈ બળતું નથી, મારું તો આત્માનું. એટલે પોતે નિષ્પૃહી હતા, એમાં આસક્તિ નહોતી, એ જવાબદાર નહોતા એવો અહીંયા ભાવ નથી, એટલે મિથ્યાનો અર્થ ન કરશો, પણ એમાં આસક્ત નહોતા. આ મારું બળી રહ્યું છે, હાય હાય મારું થઈ ગયું છે, હાય હાય મારું છે એવો એમને ભાવ નહોતો, એવું અહીંયા વ્યક્ત કરે છે કે અહીંયા આગળ એવી જેમ નિષ્પૃહિતા જનક રાજાની હતી તેમ જનક રાજાની પેઠે તમે ઘરમાં રહો છો પણ મમત્વ રહિત, એટલે એની અંદર આસક્તિ રહિત એને થઈને તમે માત્ર ધર્મ ઉપર જે મહારાજે લખ્યું કે ભગવાનના વચનમાં રહીને વ્યવહાર કરે, એવું ભગવાનનું વચન એટલે શાસ્ત્ર મર્યાદાને સમજી પોતાના વ્યવહાર માર્ગને કર્તવ્ય સમજીને એ વ્યવહાર માર્ગમાં રહેતો હોય અને મનથી એની અંદર નિષ્પૃહીએ તે ગ્રહસ્થ હરિભક્ત ખરો કહેવાય. અને એવી રીતે જે ત્યાગી ન હોય, એટલે જે દેહથી અને મનથી બંને રીતે ત્યાગી, જે ઉપર આપણે વ્યાખ્યા સમજ્યા, એવી રીતે જે ત્યાગી ન હોય અને એવી રીતે જે ગ્રહસ્થ ન હોય, એટલે દેહે કરીને શાસ્ત્ર વચને કરીને વ્યવહારમાં હોય પણ મને કરીને નિષ્પૃહી હોય, મને કરીને નિર્વાસનિક હોય એવો, અને જે ઉપર આપણે બતાવ્યું લક્ષણ, એવા લક્ષણે યુક્ત જે ત્યાગી ન હોય અને એવા ગ્રહસ્થ ન હોય તે તો પ્રાકૃત ભક્ત કહેવાય, પ્રાકૃત ભક્ત કહેવાય. અને મારે કયો એવો જે હોય તેને તો એકાંતિક ભક્ત કહેવાય, એવી રીતે મહારાજે વાત કરી. મહારાજે અહીંયા બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે આવી સમજણ નથી ને તો પ્રાકૃત છે, એટલે માત્ર દેહે કરીને છે, પ્રકૃતિ કરીને છે, એટલે કે વિનાશ થઈ શકે એવી પરિસ્થિતિની અંદર છે, પ્રાકૃત ભક્ત છે. પ્રકૃતિ કેવી છે, તો પ્રકૃતિ પરિવર્તનશીલ છે, પ્રકૃતિ ફરી જાય, પ્રકૃતિ એક સરખી નથી રહેતી, એની અંદર અધિકપણું પણ આવે, ન્યૂનપણું પણ આવે અને વિનાશ પણ થઈ જાય. એમ ભક્તપણાની અંદર પણ અધિકપણું પણ કોઈ વખત વેગ આવે, કોઈ વખત ન્યૂનપણું પણ આવી જાય અને કોઈ વખત નાશ પણ થઈ જાય. એટલે પ્રાકૃત ભક્ત છે, જ્યાં સુધી છે ત્યાં સુધી ભક્ત છે, પણ એ પ્રાકૃત જેવો છે. એટલે પ્રકૃતિક રીતે એ ભક્ત દેખાય છે, જેમ પ્રકૃતિમાં પરિવર્તન આવે છે એનામાં પણ પરિવર્તન આવી શકે. અને જેને એવી સમજણ હોય ઉપર જે બતાવી, એ જે ત્યાગીની અને જે ગ્રહસ્થની, અહીંયા પણ ભક્ત શબ્દ બંને માટે વાપર્યો છે, ત્યાગાશ્રમ માટે પણ ગ્રહસ્થ આશ્રમ માટે પણ, એટલે બંને આશ્રમની અંદર જે ગુણ બતાવ્યા છે એવા ગુણયુક્ત ત્યાગી હોય, એવા ગુણયુક્ત હરિભક્ત હોય તો એને મહારાજ કે એકાંતિક ભક્ત કહેવાય. એકાંતિક એટલે કે જેને એક લક્ષ્ય છે, એક વિષય છે અને એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, એવું એકાંતિક. મેં ફરી કીધું કે આપણે પહેલા પણ મેં દ્રષ્ટાંત આપ્યું હતું કે એકાંતિકની વ્યાખ્યા આપણે માત્ર ખાવા પીવાની અંદર સીમિત રાખી દીધી છે. હકીકતમાં મહારાજે કીધું કે એ તો બધા સાધારણ ધર્મ છે અને એનું પાલન તો અવશ્ય કરવું, પણ એકાંતિક પણ ક્યારે આવે કે જ્યારે આવી સમજણ દ્રઢ થાય ત્યારે, એને એવી સમજણવાળાને એકાંતિક કહેવા. માત્ર વ્યવહારમાં છે એટલે એને એકાંતિક ન કહેવાય એવું નથી, વ્યવહારમાં હોય પણ શાસ્ત્ર મર્યાદામાં રહેતો હોય અને મનથી નિર્વાસનિક હોય તો એ પણ એકાંતિક હરિભક્ત કહી શકાય. એ રીતે મહારાજ અહીંયા આગળ વાત કરી. અને પછી બહુ સુંદર મહારાજે અહીંયા આગળ નિર્વાસનિકપણાની મહારાજે સમજણ આપણને આપી છે વાલા ભક્તો, ત્યાગાશ્રમ માટે, ગૃહસ્થાશ્રમ માટે. અને પછી આનંદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે દેહ, ઇન્દ્રિય તથા અંતકરણ તથા દેવતા, તેથી જુદો જે જીવાત્મા, તેનું રૂપ કેવી રીતે છે? કારણ કે અહીંયા મહારાજ આગળ લખ્યું ને ત્યાગીઓ માટે, એટલે આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે દેહ ઇન્દ્રિય અંતકરણ અને દેવતા, તેથી જુદો જીવાત્મા કેવા રૂપ? કારણ કે આગળ મહારાજે સમજાવ્યું કે પોતાને આત્મરૂપ જ કેવળ માને અને આત્મરૂપ માની અને ભગવાનની ઉપાસના કરે એક ત્યાગી માટે. એટલે સ્વામી અહીંયા પ્રશ્ન પૂછ્યો કે કેવી રીતે એની સમજણ, જીવાત્માનું સ્વરૂપ કેવી રીતે સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આમ તો વાલા ભક્તો અનેક વચનામૃતની અંદર મહારાજે આની સુંદર વ્યાખ્યા કરી છે, પણ અહીંયા મહારાજ સંક્ષિપ્તની અંદર આપણને સમજાવે છે. મહારાજ કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, થોડામાં એનો ઉત્તર કરીએ છીએ. અમે અહીંયા થોડામાં સમજાવીએ છીએ, કારણ કે આગળ પણ મહારાજે એને બહુ વિસ્તારથી સમજાવેલું છે, ફરી આપણે જ્યારે પૂર્વે પણ સમજાવે, આગળ બીજા વચનામૃતમાં આવશે ત્યારે વ્યાખ્યા આપણે સમજીશું. પણ અહીંયા મહારાજે કીધું, દેહ, ઇન્દ્રિય તથા અંતકરણ અને તેના દેવતા, તેથી જુદો જીવાત્મા કેમ છે? દેહ એટલે પંચભૂત, આપણે સૌ જાણીએ છીએ દેહની, શરીરની આપણી જે પ્રકૃતિનું જે નિર્માણ છે એની અંદર કયા કયા તત્વો છે? તો પંચભૂત આવ્યા, પંચકર્મેન્દ્રિય આવી, પંચ જ્ઞાનેન્દ્રિય આવી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એટલે અંતકરણ, એ ચારથી બનેલું છે સમ્યક. પણ મહારાજે અંતકરણની વ્યાખ્યા સમજાવી છે કે મન, બુદ્ધિ, ચિત્તને અહંકાર એ ભેગું થાય એટલે આનું અંતકરણ કહેવાય. અને એના દેવતા, જે ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો છે એના દેવતા છે, એટલે પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ ભૂત અને મન, ચાર અંતકરણ, ચાર અંતકરણ એટલે એને કરીને 24 તત્વ થયા. તો એ 24 તત્વથી જીવાત્મા જુદો કેમ, એનું રૂપ કેવી રીતે સમજવું? ત્યારે મહારાજે કીધું કે જે દેહ ને ઇન્દ્રિયના, ઇન્દ્રિય આદિક જે સ્વરૂપનો તે વક્તા અને તે સર્વના સ્વરૂપને જુદો જુદું કરીને શ્રોતાને સમજાવે છે, તે જે સમજાવનારો વક્તા, તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો ને જે છે, ને જાણનારો છે અને સર્વથી જુદો છે, એને જ જીવ કહીએ. મહારાજ અહીંયા જીવની વ્યાખ્યા સમજાવી, જીવનું સ્વરૂપ સમજાવ્યું મહારાજ કે કેવું છે. તો જે આ શ્રુતિ વાક્ય છે વાલા ભક્તો, શ્રુતિની અંદર બતાવ્યું કે જે 24 જે તત્વો છે એનો જ્ઞાતા, પ્રમાતા, દ્રષ્ટા, શ્રોતા, વક્તા, રસયિતા, ધરતા, ધરાતા અને મનતા, બૌદ્ધા અને એના કરતા, આ જે લક્ષણો બતાવ્યા, આ લક્ષણનો કરનારો એ જીવ છે. આ જીવના લક્ષણો બતાવ્યા. જીવ કેવો છે? તો જ્ઞાતા, તો જાણનારો છે. શેને જાણનારો છે? આ 24 તત્વો, જે 24 તત્વો આપણે જોયા, અહંકાર આદિ, અંતકરણ, ઇન્દ્રિયો, બુદ્ધિ, મન વગેરે જે છે, તે મહારાજ બોલ્યા કે તે દેહ ને ઇન્દ્રિય આદિક, ઇન્દ્રિય સિવાય એટલે જે ઇન્દ્રિયના વગેરે જે 24 તત્વો છે તેના સ્વરૂપનો જે વક્તા, વક્તા અને તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે તે છે, તે જે સમજાવનારો વક્તા તે દેહ છે. આને વ્યક્તિ જે સમજાવે છે એ વક્તા, એવી રીતે આત્માનું સ્વરૂપ, અહીંયા જીવનું સ્વરૂપ મહારાજ બતાવે છે કે જે જ્ઞાતા છે, જ્ઞાતા એટલે જાણનારો, પ્રમાતા છે એટલે અનુરૂપ થનારો, જે આ 24 જ્યારે એને શરીરની પ્રાપ્તિ થાય છે, દેહની પ્રાપ્તિ થાય છે, ત્યારે જીવ એને અનુરૂપ થઈને અથવા તો એને પોતાને અનુરૂપ કરીને કાર્ય કરવા માટે પ્રેરાય છે એટલે પ્રમાતા. દ્રષ્ટા એને જોવે છે, અલગ અલગ પૃથક પૃથક એને જોવે પણ છે, સમજે પણ છે. અને શ્રોતા એને, એને આદેશ પણ આપે છે ને એના સ્વરૂપને સમજાવે પણ છે. વક્તા એને કહેનારો છે. અને રસયિતા એટલે કે એમાં રસ ધરાવનારો છે, એની અંદર એને રસ છે, એની અંદર એને પોતે જે આ 24 તત્વો છે એની અંદરથી એને ગુણ છે, ગુણને એની અંદર ગ્રહણ કરે છે. અને ધરતા એને ધારણ પણ કરે છે, 24 તત્વોને ધારણ કોણ કરે છે? તો કે જીવાત્મા કરે છે. અને મનતા એને માને પણ છે, એટલે એને એની અસ્તિત્વને, એના વજૂદને એ સ્વીકારે છે. અને બૌદ્ધા એને જ્ઞાન પ્રકાશ કરે છે, એને એ 24 તત્વોને માર્ગદર્શન કરે છે, એને જ્ઞાન અને એનો કરતા છે, એટલે કે 24 તત્વોના માધ્યમે કરીને પોતે કર્મ પણ કરે છે એવો કરતા, એવી રીતે જીવનું સ્વરૂપ સમજવાની રીત છે એવી વાર્તા મહારાજે કરી. એટલે અહીંયા મહારાજે સૂક્ષ્મમાં અહીંયા થોડાની અંદર જીવનું સ્વરૂપ બતાવ્યું કે આત્મ સ્વરૂપ કેવું છે. તો કે આ દેહ છે, દેહના જે ઇન્દ્રિયો છે, અંતકરણ છે, આનાથી એ પૃથક છે. અને આત્મ સ્વરૂપ એટલે એનું કારણ છે વાલા ભક્તો કે આ પ્રકૃતિનું જે બનેલો દેહ છે, માયાથી, જે અહંકારથી બનેલો જે દેહ છે એ નાશવંત છે. અને અને જે આત્મા છે અવિનાશી છે, તો એવું પોતાના આત્મ સ્વરૂપને ઓળખી અને ભગવાન પરાયણ જીવન જીવીએ તો અવિનાશી થઈને અવિનાશીનું સુખ ભોગવી શકાય. નાશવંત બનીને જો ભોગવવા જશું તો એની સીમા એક મર્યાદિત થઈ જશે. દેહ સુખ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જે સુખની અનુભૂતિ રહેશે. એટલે દેહ સંબંધી જે સુખ છે એ સુખનો ત્યાગ કરવો, એમાં નિર્વાસનિક રહેવું, અને ભગવાન સંબંધી જે સુખ છે એની અંદર મનને પૂરવવું. એવી સુંદર મહારાજે અહીંયા આગળ આપણને વાત સમજાવી. આપણે પણ આપણા જીવનની અંદર જે જે આશ્રમની અંદર આપણે હોઈએ, ત્યાગાશ્રમમાં હોઈએ કે ગૃહસ્થાશ્રમમાં હોઈએ, તો આપણા જે ધર્મ બતાવ્યા, કારણ કે આનો સાર અહીંયા જો આપણે જોઈએ તો મહારાજે એક શબ્દની અંદર મહારાજે કીધું કે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનનું મહાત્મ્ય સમજે અને નિરંતર નિર્વાસનિક થવા માટે એ પ્રયત્નશીલ રહીએ, તો એ આપણને નિર્વાસનિક બનાવે છે, સાચા અર્થમાં સાધુ બનાવે છે અને સાચા અર્થમાં ગૃહસ્થ સત્સંગી ભગવાનનો ભક્ત બનાવે છે. અને એવા ભક્તો ઉપર ભગવાન કે અમે રાજી થઈએ છીએ, એને અમે એકાંતિક માનીએ છીએ. એવું એકાંતિકપણું આપણને પ્રાપ્ત થાય અને આપણા જીવનની અંદર પણ રહેલા તમામ વિકારો, વિષય વાસનાઓ અને વાસનાની અંદર આસક્તિ, એમાંથી ભગવાન આપણને નિવૃત્ત કરાવે અને ભગવાનના સ્વરૂપની અંદર આપણી મનવૃત્તિ અખંડ પૂરઈને રહે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી આજનું વચનામૃત આપણે અહીંયા પૂર્ણ કરીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 38મું સહેજાન સ્વામી મહારાજ.